પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી આજના ત્રીજા દિવસના આ સાપ્તાહિક જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રમાં પોતાની વાણીનો લાભ આપવા માટે સભાની અંદર પધારી ચુક્યા છે. શ્રી વાસુદેવ મહાત્માનો કથા શ્રવણ આપણને કરાવે પૂજ્ય આદરણીય શ્રદ્ધેય શ્રી જ્ઞાનજીવન સ્વામી.
જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરં યો ભક્તો પ્રગટિ બભુવ દયયા ધર્મજન શ્રેયસે અત્રોન્મૂલયિતુમ ત્વધર્મમ વેતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા ભવ સંભવ ભેતિ ભેદનમ સુખ સંપાત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સર્વ કારણ ના કારણ હે સ્વામી સર્વ કરતા છો કૃપાના તવ મરજી વિના કોયથી તરણો ન તૂટે હાથ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ
ભગવાનની જય.
શ્રી હરિ કૃષ્ણ
મહારાજની જય.
શ્રી લક્ષ્મીનારાયણ
દેવની જય.
શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની
જય.
શ્રી રણછોડરાયની
જય.
વાલા ભક્તો, પવિત્ર ભૂમિ વડતાલ ધામમાં આ કાર્તિકી સમયમાં આપણે અજમેરા પરિવારના યજમાન પદે ભગવાન વ્યાસ પ્રણીત વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળીએ છીએ. વાલા ભક્તો, આજે ત્રીજા દિવસનો બપોર પછીનો આ કથાનો સમય છે. આપણે વાસુદેવ મહાત્મ્યના આઠમા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. સાવરણી રોવાચ મહર્ષિ વારી તેર દેવે ત્યક્તે હિંસામયે મખે પુનઃ કથમ સંપ્રવૃતા મખા સર્વત્રતા દૃશા દેવેશ ઋષિષુ ભૂપેશુ પ્રાચીનાધુનિકેશુ ચ સનાતન શુદ્ધ ધર્મો વિપર્યાસમ કથમ ગતઃ. આ અધ્યાયના પ્રારંભમાં સાવરણી ઋષિ સ્કંદને સવાલ કરે છે, કારણ કે આગલી કથા સાંભળી આપણે ઉપરીચર વસુની, એ કથામાં એવી વાત આવી કે વસુએ જ્યારે વેદને હિંસા પર કહ્યા અને એ પૃથ્વીના વિવરમાં પહી ગયો, પછી બધા દેવતાઓએ યજ્ઞ પડ્યો મૂક્યો એટલે ધરતી ઉપર એક વાત પાકી થઈ ગઈ કે વેદ હિંસા પર નથી, વેદને અહિંસા પ્રિય છે. એટલે કોઈએ હિંસા કરવી જોઈએ નહીં અને હિંસામય યજ્ઞો પણ કરવા જોઈએ નહીં. આ કથા બહુ જૂની છે. સાવરણી ઋષિ સ્કંદને એમ કહે છે કે એકવાર નક્કી થઈ ગયું કે આ કરવાથી દુઃખ આવે, એકવાર ઘોષણા થઈ ગઈ કે હિંસામય યજ્ઞ નહીં જ કરવા જોઈએ દેવોમાં ઋષિઓમાં રાજાઓમાં, આ વાત ફેલાઈ ગઈ તો પણ પાછી હિંસામય યજ્ઞની પ્રવૃત્તિ શરૂ કેમ થઈ? આવો સવાલ થયો છે. અને આજે ધરતી ઉપર જુઓ તો ગુજરાતને છોડીને ગુજરાતમાંય ક્યાંક ક્યાંક, બાકી બીજા રાજ્યોમાં તો હજી પુષ્કળ દેવ દેવીઓને ઉદ્દેશીને હિંસાઓ થાય છે અને હિંસામય યજ્ઞો પણ થાય છે. પુનઃ કથમ સંપ્રવૃત્તા મખાહા સર્વત્ર તાદૃશાહા. આવા હિંસામય યજ્ઞો ફરી પાછા કેમ ધરતી ઉપર પ્રવર્ત્યા, જે ન થવું જોઈએ? એમ કે છે કે દેવતાઓ ઋષિઓ રાજાઓ, જૂના કે નવા, પ્રાચીન કે આધુનિક, દેવો ઋષિઓ રાજાઓ માણસો, આ બધાએ ફરી પાછા સનાતન શુદ્ધ ધર્મના વિપર્યાસને કેમ પામ્યા? એટલે કે ઊંધું કેમ થઈ ગયું પાછું? શુદ્ધ ધર્મમાંથી પાછા વળી અશુદ્ધ કેમ થઈ ગયા? ધર્મ વિપર્યાસ કેમ થયો? એટલે કે અધર્મને લોકો ધર્મ માનતા કેમ થઈ ગયા? એને ધર્મ વિપર્યાસ કહેવાય. હોય ખરેખર અધર્મ અને માણસો એને માને ધર્મ, આવું કેમ થઈ ગયું? અત્ર મે સંશયો ભૂયાન સંજાતો અદ્ય ષડાનન, ત્વમ સર્વશાસ્ત્ર તત્વજ્ઞસ તમપા કરતુ મહર્ષિ. તમે આ મારો સંશય દૂર કરો હે ષડાનન, છ મુખવાળા કાર્તિક સ્વામી, તમે સર્વશાસ્ત્રના તત્વને જાણનારા છો, માટે મારા સંશયને દૂર કરવાને યોગ્ય છો. સ્કંદ હવે બહુ સરસ વાત કરે છે. આ પ્રકરણ જે આવી રહ્યું છે હાલ, એ બુદ્ધિશાળી માણસોને વિચારવા જેવું છે. બાકી તો કથા સાંભળવા પૂરતી સાંભળે એને બહુ કાંઈ કામનું નથી, પણ વિચારવાન માણસો હોય એને પોતાના જીવનમાં પણ આ કથા ઘણી ઉપયોગી થાય છે. એકવાર માણસ નક્કી કરે કે આ સાચું આ ખોટું, એકવાર માણસ નક્કી કરે આને ધર્મ કહેવાય આને અધર્મ કહેવાય, એકવાર માણસને વીતી જાય કે ખોટું ના કરાય, અધર્મ ના કરાય, પાપ ના કરાય, એમાંથી આવા દુઃખ જ આવે, તો પણ ફરીવાર માણસ એનું એ પાપ, એનો એ અધર્મ, એનું એ ખોટું, એનો એ અન્યાય ફરીવાર કરતા હોય છે. એનું કારણ હું એવું આમાંથી તારવી શકાય. કાર્તિક સ્વામી કહે છે, પહેલું કારણ એ છે, કાલો બલિયાન બલિનામ ભિદ્યંતે તેન બુદ્ધયઃ, કામ ક્રોધ રસા સ્વાદ લોભ માન વતામ મુને. પહેલું કારણ બતાવે છે કાળનું. બલવાનોની મધ્યે બલવાન કાળ છે, આપણે ત્યાં એક પેલો દોહો બહુ પ્રસિદ્ધ છે, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો યહી ધનુષ યહી બાણ. કાલને બળવાન ક્યાંક ક્યાંક બહુ કહ્યો છે. આયા સ્કંદ પણ એ જ કહે છે, પહેલું કારણ એ છે કાળ. બળવાનોની મધ્ય બળવાન કોઈ હોય તો એ કાળ છે. અને એ કાળ છે ને ભલ ભલાની બુદ્ધિને ભેદી નાખે છે, તોડી નાખે છે. નિર્ણયો ઠરાવો નક્કી કર્યું હોય કે આ કરાય જ નહીં, પણ સમય એવો આવે કે એની દઢતા ટકે નહીં, ઉડી જાય, બુદ્ધિ ભેદાઈ જાય. પણ ચોખવટ કરે છે. કોની બુદ્ધિ ભેદાઈ જાય છે તો કે છે કામી માણસની, ક્રોધી માણસની, રસાસ્વાદી માણસની, લોભી માણસની, માની માણસની. આવા જે માણસો છે ને એની બુદ્ધિ સમય ભેદી નાખે છે, એની દઢતા સંજોગ તોડી નાખે છે. પરંતુ આ શ્લોકમાંથી એ સાબિત થાય છે કે જે માણસ કામ ક્રોધ રસાસ્વાદ લોભ માન આદિ શત્રુઓથી રહિત હોય છે એની બુદ્ધિ કાળ ભેદી શકતો નથી. પણ વાસનાવાળાની બુદ્ધિને તો વાસનાવાળાના નિર્ણયને, વાસનાવાળાની દઢતાને, ઠરાવને કાળ જરૂર તોડી નાખે. એણે ગમે એવું નક્કી કર્યું હોય નહીં, પણ એ જ્યારે સમય એવો આવે, પરિસ્થિતિ એવી સર્જાય, એવો યોગ થાય કે એવો વિયોગ થાય કે એવું કાંઈક નિર્માણ થાય, ત્યારે એની બુદ્ધિ અવશ્ય ભેદાઈ જાય. એનું નક્કી કરેલું હોય આમ અને થઈ જાય આમ. એણે નક્કી કર્યું હોય કે મારે ન ખાવું, ન પીવું, ન જોવું, ન અડવું, ન સૂંઘવું, ન બોલવું, ન ત્યાં જવું, ન આવું ખોટું લેવું, એક વાતનું ઠેકાણું ન રહે, બધું એનથી ટાણે થઈ જાય. કેમ જે વાસનાવાળાની બુદ્ધિને કાળ ભેદી નાખે છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં પ્રથમ પ્રકરણના 59માં વચનામૃતમાં એક વાત કરે છે કે આપણે દેશકાળને ઘણી જગ્યાએ વજન દઈએ છીએ. થોડાક ઊંડા લઈ જાઉં છું. અહીંયા કાળને વજન બહુ આપ્યો કે કાળ ભલભલાની બુદ્ધિ તોડી નાખે છે. તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જો સંગ સારો હોય તો તમે બચી જાઓ. એટલે આપણે ત્યાં સત્સંગને બહુ મહત્વ આપ્યું, અતિ મહત્વ. બધા ગ્રંથોએ, બધા સંતોએ, બધા શાસ્ત્રોએ, બધા કાવ્યોએ, બધા પુરાણોએ સંગને બહુ મહત્વ આપ્યું. દેશ નબળો હોય, કાળ નબળો હોય, તમારો સ્વભાવ નબળો હોય, પણ જો કોઈ સારા સંતના યોગમાં હો, કોઈ સત્પુરુષના સંગમાં તમે હો તો તમારી બુદ્ધિ ભેદાય નહીં. કાળે કરીને ન ભેદાય, દેશે કરીને ન ભેદાય, રક્ષા થઈ જાય. ટૂંકમાં મહારાજ કહે છે કે દેશ અને કાળ તો સર્વ ઠેકાણે સરખા છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય જે દેશમાં, તે દેશમાં તે સમર્થ પુરુષને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગ્ય કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. કોણ? પુરુષ. આમાં લખ્યું કે જ્યારે એવો ખરાબ કાળ આવે ત્યારે ગમે એવાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પણ ખરાબ કાળ ક્યારે આવે? ખરાબ પુરુષો પેદા થાય ત્યારે. આટલું આમાં સમજવાનું. ખ્યાલ આવી ગયો તમને? જો એક દાખલો, આપણે એમ કે ફલાણું ગામ બહુ ખરાબ છે. હવે ગામ તો બધા ગામ જ હોય ને, ત્યાં ઈટ પાણા ચૂનાના લાકડાના મકાન હોય, શેરીઓ ને બજારો ને ચોક બધું હરખું જ હોય ગામો ગામનું. પણ એક બે પાંચ માલિકર માણસો ભંગારિયા હોય એટલે આપણે શું કહીએ, એ ગામ બહુ ખરાબ છે. એટલે ગામ એટલે દેશ, બીજું કઈ શું ને. આપણે ક્યારેક નથી કહેતા કે આજ તો કોણ જાણે કેવો દી ઉગ્યો છે, આજ મારો દી ગયો છે, કઈ દિવસ ગયો એટલે કાળ ગયો, સમય ગયો, આજનો મારો સમય બહુ ખરાબ ગયો. એનું કારણ હું જો બાપા, 365 દિવસ તો જેમ ઉગે એમ ઉગે છે, એમાં સૂર્યનારાયણનો કોઈ વાંક નથી, દિવસ બધા હરખા જ ઉગે. પણ આપણો દિવસ બગડ્યો એનું કારણ કે એવા નબળા માણસના સંગમાં તમે આવી ગયા છો. એટલે દેશ કાળ હારા કે મોળા એનું કારણ તો સારા ને મોળા પુરુષ જ છે. માટે નબળા પુરુષથી દૂર રહીએ અને સારા પુરુષના જ સત્સંગમાં રહીએ તો આપણી બુદ્ધિ કાળની મારી, દેશની મારી, ક્રિયાની મારી ભેદાય નહીં. વાત આટલી સમજવી. એટલે અતિ મહત્તા સારા પુરુષના સંગની છે, દરેકે રાખવો જોઈએ. ચાલુ કથામાં સ્કંદે એક કારણ બતાવ્યું, કાળ, અને એમાંય અપવાદ કીધો કે કાળ એવા જ માણસોની બુદ્ધિ ભેદી શકે છે કે જે કામી, ક્રોધી, લોભી, રસાસ્વાદી ને માની ને વાસનાવાળા હોય. બાકી જો માણસ સર્વ અંત શત્રુઓને વાસનાઓથી પર હોય તો કાળની કોઈ તાકાત નથી કે એની બુદ્ધિને ભેદી શકે, કહેતા એની પાસે અધર્મ કરાવી શકે, સંભવ જ નથી. હવે કહે છે બીજું કારણ, અને આ બીજું કારણ છે ને એ મુખ્ય છે. અતિક્રમેણ મહતામ યથાર્થ હિત ભાષીણામ ક્રોધમાન વશાત પુંસામ નસ્યત્યેવ ચ સદ્ધિયઃ નસ્યત્યેવ ચ સદ્ધિયઃ. આ કારણ એટલું બધું સચોટ છે, કોઈ પણ કાળમાં, આ તો 5000 વર્ષ પહેલા લખાણું અને કથા તો બહુ વર્ષો પહેલાની છે, આનો લેખન કાળ 5000 વર્ષ પૂર્વે છે. બાકી આ વસુ રાજા અને આ બધી જે ધમાલ થઈ સમુદ્ર મંથનની એને તો ઘણો કાળ ગયો, એ વખતની આ વાત છે. કઈ તો કે છે, આ દુનિયામાં જે મોટા પુરુષ હોય એમને જે અતિક્રમણ કરે, કોઈ પણ કરે તો કે છે કે એની બુદ્ધિ નાશ થઈ જાય, એની બુદ્ધિ ચોક્કસ નાશ થઈ જાય, બુદ્ધિ ઊંધી થઈ જાય આખી. સદબુદ્ધિ હોય ને એને બદલે તરત અસદબુદ્ધિ થઈ જાય. અતિક્રમેણ મહતામ, મહતામ અતિક્રમેણ એટલે કે મોટા પુરુષનું અતિક્રમણ કરવાથી. હવે મહતામ કીધું, મોટાનું અતિક્રમણ કરવાથી, ત્યાં એક મોટો જબર સવાલ ઉભો થઈ જાય છે કે મોટા કોણ. એક જ વાક્ય લખ્યું છે પણ બહુ મસ્ત છે, યથાર્થ હિત ભાષીણામ. યથાર્થ હિત ભાષીણામ, જે યથાર્થ જેમ હોય તેમ કોઈ પણ સ્વાર્થ વિના સત્ય આપણું હિત કરનારું વચન કહેતા હોય એવા જે મોટા પુરુષ હોય એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં, અને જો કરો તો બુદ્ધિનો નાશ થઈ જાય. આ પરફેક્ટ કારણ છે. ક્રોધ માન વશાત પુંસામ, नस्यत एव च सद्यः। कोध, मान आ बदा जे शत्रुओ छे एने कारणे पुरुषोनी सद्बुद्धि नाश थई जाय छे। परंतु एक वात उपर हुं मारी रीते दोरुं छुं तमने के मोटा पुरुषना वचन ने कोईक माने छे ने कोईक नथी मानता। माने छे ने नथी मानता एनुं कारण शुं એ પણ એક મોટો સવાલ છે। તો ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ મજાની ચોખવટ કરી, ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે, ગઢડા મધ્યનું 40મું, ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ, એ ચારે કરીને જ થાય છે। આ ચાર વાના જેના હોય ને એ ભગવાનના મોટા સંતનું કે ભગવાનના કોઈ ભક્તનું ક્યારેય માનતા નથી, ગમે એમ મનાવો નહીં, ન માને। આ ચારમાંથી એકાદું એનામાં હોય, આવી ગયું હોય, એને ખબરે ન હોય, પહેલું લોભ આવી ગયો હોય, ન મનાય। બીજું માન આવી ગયું હોય, આપણા માન આવી જાય ને, પછી આપણા ગુરુ કહે, આપણા અતિ વહાલા હિતેશી હોય ને જે માણસો, તે કહે, આપણને મનાય। આપણામાં ઈર્ષ્યા હોય, ન મનાય। આપણામાં ક્રોધ આવી ગયો હોય, તમો ગુણ આવી ગયો હોય, વટે વૈયા ગયા હોય, કોઈનું ન મનાય। સ્વયં ભગવાન આવીને કહે ને તોય ન મનાય। આ ચારે કરીને જ ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે, ન માનીએ એટલે દ્રોહ થયો જ। અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે, સેવા થાય છે, તે જેમાં એ ચારવાના ન હોય તેથી જ થાય છે। માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થાવું હોય ને દેહ મૂક્યા કેડે પરમ સુખિયા થાવું હોય તેને મન, કર્મ, વચને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો। મધ્યનું 40મું સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી, આ ધંધો ન કરવો, જે વાત વાસુદેવ મહાત્મ્યમાં સ્કંદે આ શ્લોકથી કહી કે માણસ ધર્મ વિપર્યાસને ક્યારે પામે છે, ત્યારે કહ્યું કે મોટા પુરુષનો દ્રોહ કરે છે ત્યારે એ માણસની બુદ્ધિનો નાશ થાય છે। અને મોટા પુરુષનો દ્રોહ ક્યારે થાય છે, તો કે લોભ, માન, ક્રોધ અને ઈર્ષ્યાને વશ થાય છે ત્યારે જરૂર એ ભગવાનના ભક્તનો, યથાર્થ આપણું હિત કહેનારાનો દ્રોહ કરે, કરે ને કરે। દ્રોહ કરે એટલે બુદ્ધિ નાશ થાય, બુદ્ધિ નાશ થાય એટલે કરવાનું હોય એ ન કરવા જેવું લાગે, અને ન કરવાનું હોય તે કરવા જેવું લાગે। સાંભળજો, સત્ય હોય તે એને અસત્ય દેખાય, અસત્ય હોય તે એને સત્ય લાગે। જેમ પેલા દુર્યોધનને પાણી હોય ને સ્થળ દેખાણું, સ્થળ હોય ને જળ દેખાણું, આવું થાય આપણને એમ થાય કે આને કેમ નથી દેખાતું, નહીં દેખાય, હવે એને હવળું નહીં દેખાય પૂરું। કારણ કે હવે જે છે ને મોટા પુરુષનો દ્રોહ થયો છે ને એના પડળ આવી ગયા। એક જણાએ એટલું પૂછ્યું કે આ તમે તમારા ઘોડાને આ લીલા ચશ્મા કેમ પહેરાવો છો, તો કે ઘાસ હૂકું નાખી છે ને એટલે એને લીલું જ દેખાય એમ। જેણે આવા મોટા પુરુષના દ્રોહથી અધર્મ થતા, બુદ્ધિનો નાશ થતા, ધર્મ વિપર્યાસના ચશ્મા પહેર્યા, એને હવે બધું ઊંધું દેખાય, ન્યાય અન્યાય દેખાય, સાચું ખોટું લાગે। તમે એના હિતની વાત કરો ને અને એને એવું લાગે આ એના મતલબની વાત કરે છે, આવું થઈ જાય। તમે એને લાખ કહો ને કે આમાં મારો કોઈ મતલબ નથી, બાપા તારું હિત જોઈને કહું છું, મને તારી ઉપર દયા આવે છે, તું બહુ ખોટે રસ્તે જાશ, તો કે આમાં તમે બધા ભળી ગયા છો, તમે બધા એક થઈ ગયા છો, તમે બધા મારી વાહે પડી ગયા છો, તમને હું ગમતો જ નથી, એટલે આ ભાઈ એવું નથી, તો કે ના। અને આપણને ખબર હોય કે જે એની પડખે ચડ્યા છે ને એ બધા એને સિંહામાં ઉતારી દેવાના છે, આપણે એને કહે કે તને જે મીઠું મીઠું કહીને તારી પડખે ફરે છે ને, લટુડા પટુડા કરીને જે તારા થઈને બેઠા છે ને, એ તને કુવામ ન નાખે તો મને યાદ રાખજે, તો બલ નાખે તું આ ગોરે એમ કે. કઠણાઈ છે એનું કારણ અહીં છે. યથાર્થ સાચું આપણું હિત કહેનારા પુરુષનો જ્યારે આપણે અપરાધ કરીએ ત્યારે આપણી બુદ્ધિ નાશ થઈ જાય છે. જુઓ, વિભીષણે રાવણનું ન માન્યું. વિભીષણે કહ્યું તું રવા દેવ, આ ધંધો ન કરીશ, તું મરીશ અને અમને બધાને મારીશ, તું કોઈને હક્કે જીવવા નહીં દે ને તું જીવીશ નહીં. વિભીષણનું રાવણ ન માન્યો, મર્યા બધાય, નહીં તો સોનાની લંકા હતી, સુખનો પાર નહોતો. બોલો, રાવણને હજારો સ્ત્રીઓ હતી તોય સીતાને લેવા ગયો, કાંઈ તાણ નહોતી વિષયની, સુખની, ભોગની, સ્ત્રીઓની, તોય આ છે ને ન કરવાનું કર્યું. વિભીષણે ના પાડી, પછી એ કીધું તું પાછી દઈ દે, તું દઈ દે લ્યા, ન માન. આને કહેવાય અથાર્થ હિત કહેનારા પુરુષનું અપમાન. ઉપાડીને બે લાફા મૂકી દીધા વિભીષણને, ગેટ આઉટ, કે તારી કોઈ વાત મારે સાંભળવી નથી, લ્યો. પછી મર્યા બધાય. કૌરવ અને વિદુરે બહુ કહ્યું, બહુ સમજાવ્યા. વિદુરે હાથ જોડી જોડીને સમજાવ્યા ધૃતરાષ્ટ્રને, ભ્રાતાશ્રી ભ્રાતાશ્રી કાંઈક સમજો, કાંઈક સમજો. પણ એ ન સમજ્યા, તે ન સમજ્યા કે તમે આટલો બધો પાંડવન અન્યાય ન કરો. પણ કૌરવો માન્યા જ નહીં, છેવટે બધા મર્યા. ઓછા ન સમજાવ્યા વિદુરજીએ. વિદુરજી જેવો સત્પુરુષ, સાચે સાચું કહેનારો માણસ, પણ કૌરવ કડવો લાગ્યો. બોલો, પછી બધાની કઠણાઈ. એ જ રીતે ભગવાન સ્વામિનારાયણને બહુ ભાવથી ભુજના જગજીવન દીવાને પોતાના યજ્ઞ કાર્યમાં આમંત્રિત કર્યા હતા. મહારાજ ત્યાં ગયા હતા, મહારાજે યજ્ઞમાં કાપીને મારીને હોમમાં ત્યાં બાંધેલા બકરાઓ જોયા. એટલે મહારાજે કહ્યું કે ભાઈ, આ તમે શું કરો છો, બધા પવિત્ર બ્રાહ્મણો ભેગા થઈ તો કઈ યજ્ઞ કરીએ, પણ કે આ બકરા તો કઈ હોમમાં ના છે. ભગવાન શ્રી હરિએ ના કહી કે હિંસામાં યજ્ઞ ન કરો, તમે વેદ અહિંસા પર છે. ત્યાં તો બીજા ત્રીજા પંડિતો મહારાજની સાથે વાદ વિવાદ કરવા માંડ્યા, એમાં જગજીવન, એનો ભાઈ કુબરજીત ને બીજો એક રામચંદ્ર, બધા જેમ આવે માંડ્યા બોલવા. ત્યારે ભગવાન શ્રી હરિ ઊભા થઈ તરત જ જતા રહ્યા. અને પછી તો કોઈ કારણે રાજાનો એના માથે કોપ થયો અને એનો યજ્ઞ ધ્વંસ થઈ ગયો, બધા માર્યા ગયા. આવી કઠણાઈ થઈ મહારાજનું વાક્ય અતિક્રમણ કરવાથી, મહારાજની સામે જેમ તેમ બોલવાથી. જીવનમાં આપણું ખરેખર હિત કોણ ઈચ્છે છે એ આપણે જાણી રાખવું જોઈએ. આપણા સાચા સ્નેહી કોણ છે અને એનું વાક્ય કોઈ દી ઉલ્લંઘન નહીં કરવું, એમાં મજા નથી. ઘણા માણસોને બ્રેક જ નથી. બોલો, ખરેખર આ બધી ગાડીઓ બ્રેક વાળી છે, એના કંપની ફિટિંગ જ બ્રેક સાથે હોય. અને આ માણા એક એવું પ્રાણી છે ને, આને બ્રેક જ ન મળે. આ સત્સંગ કરવો અને સત્સંગ કરાવવાનો હેતુ જ એ છે કે એને બ્રેક નખાવવી. આ બ્રેક વગરની ગાડીઓ, જે ગાડીને બ્રેક નાખી એ સત્સંગી ગણાય. બીજું શિક્ષાપત્રી શું છે, બ્રેક જ છે તો. એટલે આની કોર જવું, આની કોર ન જવું, એ વારે વારે આપણને રોકે. અને એટલે તો આપણે જીવતા છીએ અને સરખા સુખી છીએ. પણ જે માણસને માથે કોઈ શાસક નથી, કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, આ બધા છે ને ગમે ત્યારે ખાડામાં પડવાના, મરવાના ને કેટલાકને ભટકાઈને મારવાના. એકલા મરે તો વાંધો નહીં, પણ એ પાછા મારે કેટલાય ને, હમણે કોક ગાડીની બ્રેક ફેલ થઈ જાય અને રસ્તા પર જતો હોય એવું કેમ કહી શકાય કે એવું એકલો મરશે, કોકની ઉપર ચડાવી દે ભૂગાનો કાઢી નાખે, એવું છે. એટલે મુશ્કેલી વાળું છે. એટલે કુસંગીથી બહુ આઘા રહેવું. કુસંગી છે ને એ બધા બ્રેક વિનાના લારા છે, મારી નાખે કોક દાડો. અને જે સત્સંગી હોય પણ એની બ્રેક ઢીલી પડી ગઈ હોય ને એનથી આઘા રહેવું. એ બિચારો મારે ખરો પણ લાગે નહીં ને આપણી ઉપર ચડી જાય પછી કે મારે ઘણું તમારું ખોટું નહોતું કરવું, બગાડવું નહોતું, પણ તમે દયા કરી નોકરી રાખ્યો, પણ તમારું મેં જ ભૂંડિયો વાગી દીધું, મેં મનને ઘણી બ્રેક મારી કે આપણા શેઠ છે, આપણા છે, દયા કરીને રાખ્યો છે, એનું ન ચોરાય, પણ તમારે સારું કાંઈ ન રાખ્યું. અરે તારી ભલી થાય. એટલે જેની બ્રેક ઢીલી થઈ ગયેલી હોય ને એનથી આગળ રહેવું. બહુ સુંદર વાત કરી સ્કંદે કે ભાઈ મોટા પુરુષનું જે નથી માનતા એ માણસ જરૂર બુદ્ધિ વિનાના થઈ જાય છે. હવે આનો અર્થ તો એટલો થયો કે આપણું હિત કરનારા જે મોટા પુરુષ છે એના જે વચન છે એમાં રહેવું એ જ ડાયાપણું છે, એ જ સારી બુદ્ધિ છે, એ જ સારો દેશકાળ છે. આવું અર્થ આમાંથી કાઢો તો નીકળે. એટલે કે આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી બુદ્ધિશાળી, અને આજ્ઞા બહાર જઈએ એટલે બુદ્ધિ વિનાના. બીજું કોઈ એમ માનતું હોય કે આ દુનિયામાં બુદ્ધિથી બધું થઈ શકે છે તો એ મોટામાં મોટી ભૂલ કરે છે. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે, બુદ્ધિ સર્વે સર્વા નથી. કંઈક બુદ્ધિશાળી માણસોના ઝીણામાં ઝીણા કરેલા પ્લાનો પણ કાંઈ કામમાં નથી આવ્યા, મરી ગયા છે બધા. ભગવાન કરે એ જ થાય છે. બુદ્ધિનો આશ્રય કરનારા કાંઈક મરી ગયા છે, માટે આશ્રય તો પરમેશ્વરનો કરાય. પરમેશ્વરનો આશ્રય કર્યો છે કે નથી કર્યો એનું માપદંડ તો ભગવાનની આજ્ઞામાં આપણે કેટલા રહીએ છીએ એ જ છે. જેટલા આજ્ઞામાં નથી રહેતા એટલો આશરો નથી, અને જેટલા આજ્ઞામાં રહીએ છીએ એટલો આશરો છે, એમાં બીજું કાંઈ આવતું જ નથી. આપણને ભગવાન કેટલા વાલા છે, આપણને ભગવાનનો કેટલો વિશ્વાસ છે, આપણને ભગવાનનો કેટલો આશ્રય છે એનું માપ અહીંયા જ છે. એ કે કેટલું થાય છે, એ કે એમ જો થતું નથી તો કાંઈક આશ્રમ પોલ છે. જેમ કોઈ રાખે અન પર ઋષણું, વળી વારી શું રાખે વેર, તે જન એમ નથી જાણતો જે હું જીવીશ તે કઈ પેર. મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોશ, નિષ્કુળાનંદ કહે એ નહીં બને અમથો શું અફસોસ. એ રખે દેતા કોઈને દોષ. ભગવાનને મળવું છે અને ભગવાન પમાડે એવા હોય એની સાથે બનતું નથી. કેવી રીતે મેલ ખાય? જેને ભગવાન મળ્યા છે, જે ભગવાન આપણને આપી શકે એમ છે, જે ભગવાનનો આપણને સાક્ષાત અનુભવ કરાવી શકે એમ છે, એમની રીત ગમતી નથી, એમની વાત ગમતી નથી, એમની હરિહેત થતું નથી. અને મળવું છે ભગવાનને. સ્વામી કે એ તો નહીં બને. સંત સાથે રોષ રાખીને પરમાત્મા સાથે ભેગું નહીં થવાય. રખે કોઈને તમે દોષ ન દેતા. મોટા પુરુષનું જે કોઈ માણસ અતિક્રમણ કરે છે, અતિક્રમણ કરવું એટલે કે એની વાત ન સાંભળવી, એને ન ગણવા, એને જ અતિક્રમ કહેવાય છે. આપણે જ્યાં સુધી મોટા પુરુષને નથી ગણતા, એના વચનને નથી ગણતા, આપણે મન માની કરીએ છીએ, ત્યાં સુધી મોટાનો રાજીપો થાય નહીં. અને મોટાનો રાજીપો થાય નહીં તો ભગવાન આપણને એ આપે નહીં, ભગવાન મળે નહીં. આમ ભગવાન મોટે ભાગે ડાયરેક્ટ નથી મળતા, વાયા જ મળે છે. માટે આ વાત આપણા હૌના કલ્યાણની છે. જો સારી લાગે તો જીવનના સિદ્ધાંત તરીકે આને સ્વીકારી લેવી. માર્ગ ભગવાનને પામવાનો આ જ છે. અકાર્યમપી તે કર્તુમ તદાનિમ તુ બુધા અપી પ્રવૃત્તંતે અનુતપ્યંતે બ્રહ્મમ્યંતે થ સંસૃતૌ. હવે બુદ્ધિ નાશ થઈ જાય ત્યારે શું થાય? તો કે છે કે એ વખતે બુધા અપી, દુનિયા જેને બહુ બુદ્ધિશાળી કહેતી હોય એવા બુદ્ધિશાળી માણસો પણ એ વખતે અકાર્ય કરવા માંડી પડે છે. ભલે ને બુદ્ધિશાળી કહેવાય, પણ મોટા પુરુષનો એને અપરાધ કર્યો, એનું વચન માન્યું નહીં, એને ગણ્યા નહીં, એટલે બુદ્ધિ નાશ થઈ ગઈ. પછી તો શું થાય? તો કે પછી છે ને એ તપ્યંતે કહેતા, અનેક પ્રકારના પાપ કરીને પાપમાં એ અતિશય પીડા પામે છે. અને પછી બ્રહ્મ્યંતે સંસ્કૃતવ, એટલે પછી સંસ્કૃતિમાં વારંવાર ભ્રમણ કરે છે. લ્યો, ત્રણ લાઈન બતાવી. મોટા પુરુષનું નહીં માનનાર મન ફાવે એવા કામ કરે છે, એ તો બહુ સીધું છે. શિક્ષાપત્રીને નહીં માનનાર, મોટાના વચનને નહીં માનનાર મન ફાવે જ પાપ કરે, અને પછી પાપને મારે આ લોકમાં ચારે કોરથી આદિ વ્યાધિ ઉપાધિમાં તપ્યા કરે છે, અને મર્યા પછી સંસ્કૃતિમાં જન્મ મરણ જન્મ મરણમાં ભમ્યા કરે છે. આવું છે. એટલે મેઇન પોઈન્ટ શું આવ્યો? ન પકડાણું. યથાર્થ હિત ભાષીણામ મહતામ, આપણને હાવ સાચું જે કહેનારા હોય એના વાક્યનું કોઈ દિવસ ઉલ્લંઘન ન કરવું. આમ છે વાત. સુખી થવાની મેન ચાવી નથી મનાતું. કડક એક સવાલ પૂછું તમને, તમે તમારા જીવનમાં કોઈને મોટા પુરુષ તરીકે માથે રાખ્યા છે? કે આ કે એટલે મારા જીવનમાં પૂરું, એ ના પાડે એ નહીં કરવાનું, અને એમ કે તું આ કર તો પછી ગમે તે થાય પછી રોકાવાનું નહીં, એ કરવાનું જ. એવા તમારે કોઈ મોટા પુરુષ માથે છે? ડઢતા પૂર્વક હું તમને પૂછું છું, હોવા જોઈએ. જો ન હોય તો તમે બ્રેક વિનાની ગાડી છો, તમે સત્સંગી જ નથી. જો તમારા જીવનમાં કોઈ પણ પુરુષ તમને એવો ન સ્વીકારાનો હોય આ પૃથ્વી ઉપર, સસો કરોડ માણસો છે, એમાંથી એક પણ વ્યક્તિ તમને એવો ન મનાણો હોય કે આ કહે એમ કરું એટલે હું સુખી જ થાવ, આ બોલે એમ કરવામાં મારું કલ્યાણ જ હોય, એવો કોઈ પુરુષમાં તમને વિશ્વાસ ન હોય તો તમે સત્સંગી જ નથી. સત્સંગીનો અર્થ જ આ છે. આને સત્સંગ કહેવાય કે મોટા કે એમ કરવું. કોઈ માણસ આ ધરતી ઉપર આપણને મોટો લાગતો જ ન હોય, દેખાતો જ ન હોય, એનો અર્થ એ થાય કે આપણે પોતે મોટા છીએ. અને આપણે પોતે મોટા છીએ એનો અર્થ એ થાય કે આપણે અહંકારી છીએ, અભિમાની છીએ, સત્સંગી નહીં. આવું થાય. માટે જીવનમાં નિર્માની થયા વિના સુખ નથી. અને નિર્માની એને જ કહેવાય કે જે પોતાના ઉપરી કોઈ મોટા પુરુષને ક્યારેય એનું વચન ઉલ્લંઘીને એને દુઃખી ન કરે. જે થાવી હોય થાય, તમે બોલ્યા પૂરું. હવે હું નહીં કરું. ખ્યાલ આવે છે મારી વાતનો? સુખી થવાનો માર્ગ ગઈ છે, મજા એમાં છે. ઘણા માણસોને આ વાત સમજાતી નથી. ઘણા પોતાનું જીવન સ્વતંત્ર જીવે છે, એ ખોટું છે, હાવ ખોટું છે. એક પરમાત્મા સ્વતંત્ર છે, બાકી કોઈ નહીં, કોઈ કરતા કોઈ નહીં. ગુરુ સ્વતંત્ર નથી, ચેલો સ્વતંત્ર નથી, એકમાત્ર પ્રભુ સ્વતંત્ર છે. એને કોઈને પૂછવાનું નથી, બાકીના બધાને કોકને પૂછીને જીવવામાં મજા છે. આપણને આપણા દોષો ક્યારેય ઓળખાતા નથી, માટે આપણે માથે આપણે કોઈક મોટા પુરુષને રાખવા જરૂરી છે, અને એનું વચન ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં, કોઈ દિવસ ન કરવું, અને જો કર્યું તો દુઃખ આવ્યા વગર રે નહીં. જ્યાં લખવું હોય ને લખો, આ વાત આમ જ છે. કેમ જે આપણે જ્યારે કોઈને આપણા ગુરુ તરીકે કે સત્પુરુષ તરીકે કે મોટા પુરુષ તરીકે જીવનમાં આપણે સ્વીકારીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે તમારે જે કહેવું હોય આમાંથી બોલજો, આ કે એ મારે તમે કીધું એમ હું માનીશ, પછી ભગવાન આપણું કલ્યાણ કરવા માટે એ પુરુષમાં સમ્યકપણે બિરાજે છે, અને એ બોલે એ પછી ભગવાન જ બોલે છે. કેમ જે આપણે ભગવાનને એમાં ધાર્યા છે, પછી શંકા ન કરાય, અને જો શંકા કરો તો ગયા કામમાંથી, નાઈ નાખ્યું પૂરું થઈ ગયું. પછી એને કહેવાય બ્રેક વિનાની ગાડી. એ સુખી હોય નહીં, સુખી આપણને રહેવા દે નહીં, પતી ગયું. પછી આ લોકમાં આધિ વ્યાધિ ઉપાધિમાં, મર્યા પછી સંસ્કૃતિમાં ભટકવાનું. કામાદિ ભીરવિહીનાયે સાત્વતા ક્ષીણ વાસનાહા તેષામ તુ બુદ્ધિ ભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે. હવે કે છે કે જે પુરુષો આ ધરતી ઉપર એવા છે કે જેને કામ ક્રોધ લોભ વગેરેનો નાશ થઈ ગયો છે, ભાગવત ભક્તો છે, સાત્વત પુરુષો છે, ક્ષીણ વાસનાહા એની બધી જ વાસનાઓ ક્ષીણ થઈ ગઈ છે. તો કે છે કાળની કોઈ એવી તાકાત નથી કે એ મોટા પુરુષની બુદ્ધિને ભેદી શકે, માટે આપણે શંકા ન કરવી કે મારી બુદ્ધિ ભેદાય છે એમની ભેદાય તો. અને જો એવી શંકા રાખશું તો ધરતી ઉપર કોઈ મનુષ્ય તમને ગુરુ તરીકે સ્વીકારવાને લાયક દેખાય જ નહીં. પછી ગુરુ કોઈ નહીં જડે ને, પછી તમે પોતે ગુરુ થઈ જાઓ. મૂળ વાંધવા એ આવે છે. ઘણા આ જગતમાં ગુરુ ગોતવા નીકળ્યા, પછી એને લાયક કોઈ ગુરુ પૃથ્વી ઉપર એને મળ્યો નહીં, પછી ચેલા ગોતવા માંડ્યા. આ થયું પ્રોબ્લેમ, આ થયો. હું તમને એમ કહું, બ્રેક વિનાની ગાડી હોય અને એની વાહે ગાડી પછી ગાડી ગાડી પછી ગાડી બધી જોડ જોડ કરો, બોલી આગલી મૂળ છે એ બ્રેક વિનાની છે, એની વાહે ડબ્બા પર ડબ્બો જોડો થતો થાય, મરવાનું જ થાય. તો આમ થયું, એને બ્રેક નખાવી નહીં, બીજી ગાડીઓને પોતાની અરે વળગાડી, આવી જાઓ બધા જોડાઈ જાઓ, એટલે ખોટા તારે જ બ્રેક નથી હારા, તારી અરે જોડાવવામાં તો મરવાનું થાય. એટલે આપણે જેને ગુરુ માનીને એને ગુરુ હોવા જોઈએ પાછા, સમજાય છે? એ કોઈની આજ્ઞામાં રહેતો ન હોય ને આપણે એની આજ્ઞામાં રહેવા જાય તો મરી જાય. અદભુત છે વાસુદેવ મહાત્મા, અનુપમ ગ્રંથ છે, મજા આવે એવું આમાં લખ્યું છે બધું, બહુ ઊંડો ગ્રંથ છે. એટલે મેં પહેલા દિવસે કહ્યું હતું કે આને સમજે એવું લેવલ નથી. ભગવાન સ્વામિનારાયણે આને બહારો કાઢ્યો પુરાણોમાંથી, બીજા કોણ કાઢે? બહુ સરસ છે વચનામૃત આપણું મધ્યનું 51મું, એમાં બહુ સરસ મહારાજે વાત કરી. મૂળ વાત તો આત્મનિષ્ઠાની કરી છે કે ભાઈ આત્મનિષ્ઠા વાળા પુરુષના લક્ષણ હું એમ,
પછી મહારાજે બધી વાત કરીને છેવટે શું કહ્યું કે જુઓ ભાઈ, સત્પુરુષની આજ્ઞામાં રહેશે એ જ આત્મનિષ્ઠાવાળો જાણવો, અને એ જ રૂડા દેશાદિકમાં રહ્યો જાણવો, અને સત્પુરુષની આજ્ઞાથી બારો ગયો એને જ અશુભ દેશ કાળાદિકનો યોગ થયો એમ જાણવું. લ્યો લ્યો, આવું લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે. માટે આ વાતને ભગવાનના ભક્તો બરાબર સમજે. અને હવે પછીનો શ્લોક બહુ સમજવા જેવો છે. જીવનમાં વાસુદેવ મહાત્માને વંદન કરવાનું મન થાય છે, એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણને જે પ્રિય છે ને એ બધું આમાં બહુ ખુલ્લું લખ્યું છે.
અનાશ્રિતસ્તુ સદ્ધર્મમ પુમાન કશ્ચન કરહિચિત સંસ્રુતેર મુચ્યતે નૈવ્ય સત્યમે તદ્વચો મમ. અનાશ્રિતસ્તુ સદ્ધર્મમ, સદ્ધર્મને જે આચરતો નથી, સમજ્યા, તે પુરુષ કોઈ પણ હોય ક્યારેય પણ સંસ્કૃતિ થકી મુક્ત થતો નથી. સંસ્કૃતેર મુચ્યતે નૈવ, નથી જ સંસ્કૃતિમાંથી મુક્ત થતો. સત્યમ એતદ વચો મમ, કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી, આ મારું વાક્ય સત્ય માનજો. જે માણસ ધર્મ નથી પાળતો, ધર્મને આશ્રિત નથી થતો, એ ક્યારેય સંસ્કૃતિમાંથી મુક્ત થતો જ નથી. પ્રથમનું 18મું આપ બધાએ વાંચ્યું છે. વચનાવત વાંચો છો? ન વાંચતા હોત પગે લાગો, વાંચજો, રોજ એક વાંચજો. એમાં આ લખ્યું છે, મહારાજ કે ગમે એવો હોય પણ મહારાજ કે જો આ અમે કરેલી મર્યાદા એથી બહાર જાય તો એ નારદ શંકાદિક જેવો હોય તો એનું કલ્યાણ ન થાય. તો બીજાની તો શી વાત કરવી, આવી ચોખવટ કરી છે. એ જ આ શ્લોકમાં એ જ વાત છે. હવે ઇન્દ્ર અને દુર્વાસાના આખ્યાનની પ્રસ્તાવના શરૂ કરે છે. આના આ વાતને વધારે મજબૂત કરવા માટે પ્રવૃત્તિમ હિંસ્ર યજ્ઞાદેર અથ તે દ્વિજ સત્તમ કથયામી યથા પૂર્વમ મયા શ્રાવી પિતુર મુખાત. સવાલ કર્યો ને કે ભાઈ ધરતી ઉપર વળી અહિંસામય યજ્ઞની પ્રવૃત્તિ કેમ થઈ, એની કથા કરે છે કે જો ભાઈ હિંસામય યજ્ઞની પ્રવૃત્તિનું કારણ મારા પિતા શંકર પાસેથી મેં જે સાંભળ્યું છે તે હું તમને વ્યવસ્થિત કહું છું. યત્રાપી ઉદાહરંતિમમ ઇતિહાસમ પુરાતનમ નારાયણસ્ય મહાત્મ્યમ યત્ર લક્ષ્મીશ્ચ કીર્તિતમ. આ બાબતમાં પણ સાધુ સંતો ઋષિ મુનિઓ એક પુરાતન ઇતિહાસ કહે છે જેમાં ભગવાન નારાયણનું અને લક્ષ્મીજીનું મહાત્મ્ય ખૂબ ગવાયેલું છે, એવો આ ઇતિહાસ છે. મુનિનામ બૃહતામ તેષામ યતિક્રમણ દોષતઃ ઇન્દ્રસ્યાસિદ વિશ્વજીતઃ સદબુદ્ધિ વિલયો મુને. હે સાવરણી મુને, જ્યારે વિશ્વજીત ઇન્દ્ર, દેવતાઓ અને એના જેવા જે ઋષિમુનિઓ બે ભેગા થઈ હિંસામય યજ્ઞ કરવા મંડાણા ત્યારે ડાયા ઋષિઓએ ના પાડી કે આ ધંધો કરો, પણ માન્યા નહીં. ઓલો આવી ચડ્યો ઉપરીચર વસું, તેને ડાયો જાણે વળી મધ્યસ્થ નિમ્યો, એને બાફ્યું. બાફવાનું કારણ એ કે ઓલો ઇન્દ્ર અડધું આસન આપે ને એમાં ભાઈ લેવાઈ ગયા. ખરેખરો બહુ લાડવા પ્રસાદી ને હાર પાન મળે તો લેવાય જવાય. હા ભાઈ, માન સન્માન કોને ન ગમે, હવે આવી જ જવાય ને ઝપાટામાં. બિચારો આવી ગયો ઝપાટામાં, અને ખોટા હતા એને ખબર હતી તો એમાં ટેકો દીધો, મર્યો ગયો. એટલે કેવો ભગતનગર, એક અધ્યાય તો એના ગુણો ગાયા, બોલો જેવો તેવો નહી. પાછું ઈ હાશું, એને કોઈ દી હિંસામાં યજ્ઞ કરેલા નહીં, લ્યો કોઈ દી નહીં, તોય ઓલ્યાને ગાડે બેહી ગયો. આ મોટા માણાના ગાડે બેસી જાય બહુ બધા. એક જણો હતો ને એ મોટાની વાહે ફરી ફરી કરે અને મોટા બેહે ને જમવા બેહે. હું એક દી એને ભાળી ગયો, મેં કીધું મરવાનો થયો લાગે છે. મને કે કેમ, મેં કીધું આની રેડીએ ક્યાં સીડ્યો કૂટાઈ જશે, આ ક્યાંય જાહેર તને કાંઈ લઈ જાહે. હારા ભગત ગોત ને એની ભેગો બે. પણ માણસ માત્ર ને એવું રે કે આ મોટા છે મોટા છે, એની વાહે વાહે લબડ્યા કરે, રખડ્યા કરે, દબાણ્યા કરે કારણ વિને મોટાથી બોલો. અને મોટા એવા હોશિયાર હોય ને, આને એવું બતાવે કે આમાં તારું હિત છે, પણ હિત હરવાળા એનું જ હોય, અમથા એ મોટા ન થયા હોય. સમજાય છે તમને? આ ગરીબ માણસો હોય ને એને એમ થાય કે આ મોટાની પડખે ચડીને તો આપણે રૂપિયાવાળા થઈ. બિચારા થોડાક રૂપિયા ગામડામાં ભેગા કરીને શહેરમાં મોટાની પડખે ચડે, એ થોડાક હોય એ જાય. એ તો એમ જ છે ને, બહુ સીધી વાત છે. મહાભારતમાં આ ઉપરીચર વસુનું આખ્યાન તમે હવારે સાંભળ્યું ને, એની એક સરસ કથા આવે છે. કદાચ ઈશ્વર સ્વામીએ નહીં કહ્યું હોય, હું કહી દઉં. ઉપરીચર વસુ યજ્ઞ કરતો હતો, બહુ સારો ભગત, યજ્ઞ બહુ સરસ કરે. એના યજ્ઞમાં તમે નહીં માનો, ભગવાન સાક્ષાત આવતા અને એના હાથથી પુરોડા સ્વીકારતા. આવો ભગત, તે ઓલા ઇન્દ્રને બીક લાગી કે આ બહુ યજ્ઞ કરશે તો ખતરો મારા આસન ઉપર છે. આ એના પેટમાં કોના, સાંભળજો કથા સાંભળ્યા જેવી છે. કદાચ ઇન્દ્ર મારા ઉપર કોપાયમાન થાય પણ મને એની બીક નહીં, કારણ કે કોઈ મોટા માણસની તમે પોલબારી પાડો ને એટલે ઈવડો એ તમને ધ્યાનમાં રાખે છે કે બધા ભોળા મારા બેટા આયા કરતા એક માળો આવ્યો અને મારી પોલ ખોલી કરીને મને આવું ઘડો કરી નહીં ગયો. આ તો બહુ જૂની કથા છે. ઇન્દ્રને બીક લાગી કે આ ઉપરીચર વસુ બહુ યજ્ઞ કરે છે એટલે કદાચ એનું પુણ્ય વધી જશે, તો મારા ઇન્દ્રાસન ઉપર એ આવશે તો હું ક્યાં જાયશ, મારી ગાદી એવી બેસી જાય તો મારું શું થાય. એટલે આ દેવતાઓએ શું કર્યું ખબર છે? ઉપરીચર વસુના યજ્ઞમાં એ બધા આવ્યા અને ઉપરીચર વસુના ખૂબ વખાણ કર્યા, ખૂબ વખાણ કર્યા. અને એને શું કીધું ખબર છે? એ કે ભલા માણસ, આ બધા યજ્ઞની તારે જરૂર નથી, લે તને એક છત્ર આપું છું, હો, અને આ તને એક વિમાન આપું છું આકાશમાં ઉડે, આથી તું ઉપરીચર વસુ, આ આપું છું તે આપું છું, એવું બધું આપી અને અળાવી દીધો. આને મનમાં એમ થયું કે આ બધા રાજી થયા પ્રસન્ન થઈને મને બધું આપે છે, પણ ઓલાના પેટમાં એ હતું કે જો આ ચાલુ રાખીએ તો આપણે ઉપાધિ છે. એમ બાફણપટ્ટી કરેલી લોકોએ, આને ખબર ન પડી, ઓલા જેતરી ગયા. એમ આ જગતમાં જે લુચ્ચા અને ખોટા અને મોટા માણસો છે ને, એને વિશે આપણે પૂજ્ય બુદ્ધિ ને દેવ બુદ્ધિ હોય ને, એ ખોટા માળા આવી રીતે એના સ્વાર્થે ક્યારેક છે ને ઊંધી ગોળીઓ પાઈ દે ને ભોળા માણસ એની ઝપટમાં આવી જાય. એને એમ કે આપણું હારું કરે, હારું એનું કરતા હોય અંતર અંદર ખાને. આપણને એવું લાગે કે આપણું સારું કરે છે, આપણું કાંઈ સારું ન હોય, એનું બધું પ્લાનમાં જ હોય. હો, એના બધું પ્લાનમાં જ હોય, તમારો ઉપયોગ કરવા સિવાય હરવાળે કાંઈ ન હોય. આ વાત આમ જ છે. મોટાની મોહબતમાં ન લેવાવું એ સાચું ભક્તપણું છે. જે મોટાની મોહબતમાં ન લેવાય એ સાચો મરદ છે. બાકી કોઈ એવો જન્મો નથી કે જે મોટાની મોહબતમાં ન આવી જાય, એની પ્રભામાં ન આવી જાય. તો હરખો આસન આગળ બેહારે માન સન્માન કોણ ન ખોટું બોલે એને માટે. ઇન્દ્ર યાર અડધું સિંહાસન આપી દે, એ શું કામ ન કે હિંસા પર વેદ છે, હું વાંધો છે ને. એને એ ન ખબર પડી કે આ ઇન્દ્ર ત્રણ લોકનો રાજા છે, બરોબર છે, એ મને અડધું સિંહાસન બેહવા આપે છે, અને આ ઋષિ મુનિઓ છે, એની પાસે કોઈ રાજ્ય નથી, કોઈ સંપત્તિ નથી, વજ્ર જેવું એની પાસે કાંઈ હથિયાર નથી, એની પાસે કાંઈ સેના નથી, પણ ભગવાનની નજીક આ છે, ઇન્દ્ર નહીં. એવી વસુ આટલો બધો જ્ઞાની ભગત હતો પણ આટલી ખબર ન પડી. સમજાય મારી વાત? કોણ ભગવાનની નજીક છે એ ગોતવું પડે. ઇન્દ્રને ત્રણ લોકનું રાજ્ય હતું એનો અર્થ એ ન થાય કે એ ભગવાનથી નજીક છે. અને આ ઋષિ મુનિઓ તો છે ને કોઈ રાજ્ય સત્તાવાળા નહોતા, કાંઈ એની પાસે નહોતું, પણ એ ઋષિ મુનિઓ ભગવાનથી વધારે નજીક હતા. એટલે ઓલ્યાને ઇન્દ્રને ખુશ રાખવા હારું ઋષિ મુનિઓના વાક્યનો અનાદર કર્યો. એમ આપણે જે રીતે માપ કાઢીએ છીએ ને એ રીતે માપ નથી હોતું. જે ભૂલ ઉપરીચર વસુએ કરી એ ભૂલ સૃષ્ટિ રચાણી ત્યારથી થતી આવે છે. સૃષ્ટિ હાલશે ત્યાં હું જ થવાની. ઉપરીચર વસુએ જે ભૂલ કરી એ ભૂલ ભલ ભલા ગૃહી ત્યાગીઓ કરતા આવ્યા છે અને થતી રહેવાની. એને નહીં ખબર પડે ઉપરીચર વસુ ન પડીને બીજાને કોણ પડે કે કોનો પક્ષ લેવાય? ગરીબ ઋષિ મુનિઓનો પક્ષ ન લીધો, ત્રણ લોકના અધિપતિ ઇન્દ્રનો પક્ષ લીધો. બોલો, આવડા ગરીબ એટલે જ ને, આની પાસે ત્રણ લોકનું રાજ્ય નહીં એટલે જ ને, આની પાસે હોનાનું સિંહાસન ને આગળ અપ્સરા નાચતી નથી એટલે જ ને, બીજું એ ઋષિ મુનિઓ આ ઉપરીચર વસુને બહુ સ્વાગત સન્માન કરીને બહુ મોટો ન કરે, બહુ માન ન આપે, બહુ ઉપસાવે નહીં એટલે જ એનો પક્ષ ન લીધો ને, બીજું શું છે? વાત આમ છે, ખરે ટાણે સત્યમાં ઊભું રહેવું અને સાચાનો પક્ષ રાખવો એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. અને આ સત્સંગમાં જો ગમે ત્યારે કંઈક ઝઘડા બગડા થાય ને ત્યારે ભગવાનના ભક્તનો કે સાચા સંતનો પક્ષ ભલભલા નથી રાખી શકતા. જેમાં એનો મતલબ હોય એના પક્ષ બેસી જાય ભોખ લઈને. તમારે કાં એનો સંબંધી હોય ને તો એના પક્ષે મૂયો જાય. અને વાતું કેવી કરે ખબર છે? અમારે તો જો સાધુ સંતો સત્સંગી બધું પછી પહેલાં મારો ભાઈ, પહેલાં મારી નાત, પહેલાં અમારી નાત ને અમારું બધું પહેલાં, અમારું ગામ ને અમારું પહેલાં એમ કે પછી બધું સત્સંગ બત્સંગ હું અમારે સ્વામી પછી ને હરિભગત પછી તમને કીધું ને કાંઈ પણ ડખો થાય ને તો હારા વાત નથી, મંદિરે તાળા વસાવી દે છે એમ કે. મજા આવે હવે હરિભગત બધા. પણ અગ્રતાક્રમ કોને આપ્યો છે કોને એ બહુ જાણવા જેવું છે. એક સંશોધનમાં આપણે આપણા ઉતરીએ ને તોય ખ્યાલ આવી જાય. જો આપણા જીવનમાં આપણે ઘણી બાબતની જરૂર છે, ગણાયની જરૂર છે, હું તમને કહું ગણાયની જરૂર છે. પરંતુ એમાં પહેલું કોણ? એ ટાણું આવે ત્યારે આપણે ચોખ્ખું થાય, એ પહેલાં ચોખ્ખું ન થાય. જ્યારે છોડવાનું થાય ને ત્યારે કયું રાખવું ને કયું છોડવું એનું ઘમસાણ યુદ્ધ હાલે. મારી વાત સમજાય છે? તમારા કુટુંબમાં ડખો થાય, સત્સંગમાં ડખો થાય, તમારા અંતકરણમાં ડખો થાય ત્યારે કાંઈક છોડવાનું થાય ને કાંઈક રાખવાનું થાય. એવે ટાણે તમે જે છોડો એ તમારે મન ગૌણ છે અને તમે જે રાખો એ તમારે મન મહત્વનું છે. સત્ય અસત્યની વાત પછી. તમારું અંતર જ એમ કે મારે તો આ પહેલા. આ જગતમાં સ્ત્રી, રૂપિયા, માન, આપણું ઘર, આપણી નાત, આપણી જાત, આ બધાની આપણે જરૂર છે અને સત્સંગની જરૂર છે, સંતોની, હરિભક્તોની, ભગવાનની. પણ એવો વખત આવે ત્યારે જો ભગવાનને સંતોને રાખવાના થાય તો નાત, જાત, ઘર, દીકરા, દીકરી, સ્ત્રી, માન, મોટ બધું મૂકી શકાય અને આવડાના પક્ષે બેસી શકાય એવું આપણા દૈવત છે કેમ એ જોવું જરૂરી છે. આગું પાછું છટકી જવાય, આગું પાછું નીકળી જવાય, તરત જ મનમાં એમ થાય કે હવે એ તો આપણે ક્યાંક થાય, આવું થઈ જાય મનમાં. બહુ અઘરું છે. અને ભગવાન જેદી આપણને મળવા ચાહે ને ત્યારે પહેલા આવી બધી કસોટીઓ બહુ લે. તમને હગા વાલા સંબંધીઓ, માલ, મિલકત, ધન, બંગલા, ગાડી, સ્ત્રી બધા જ નોખા કરે. બધા જ નોખા કરે, એકલા કરી નાખે, પછી મળે એમને ટેવ એવી જ. અને આપણે જો એનાથી નોખા ન થઈ તો ભગવાનને સંતો ભક્તો આપણે નોખા થઈ જ જાય, એ નોખા જ છે ને, ક્યાં આપણે એને ભેગા હજી ભળ્યા જ છીએ. બહુ અદભુત કથા છે. કાર્તિક સ્વામી કહે છે કે સાવરણી, મેં મારા પિતા શંકર પાસેથી જે વાત સાંભળી છે એ હું તમને કહું છું. આખ્યાન કહે છે, મુનિનામ બૃહતામ તેષામ અતિક્રમાણ દોષતઃ ઇન્દ્રસ્ય આસિદ વિશ્વજીતઃ સદબુદ્ધિ વિલયો મુને. કે મોટા એવા જે મુનિઓ તેનું જ્યારથી ઇન્દ્રએ અતિક્રમણ કર્યું, કહેતા એ સંતોનું અપમાન કર્યું, એની વાત એણે ન માની, જ્યારથી ત્યારથી વિશ્વજીત નામના ઇન્દ્રની બુદ્ધિ નાશ થઈ ગઈ હતી. એવું લખ્યું, સદબુદ્ધિ વિલય આસિત, સદબુદ્ધિનો વિલય થઈ ગયો હતો ઇન્દ્રની સદબુદ્ધિનો. એકની એક જ કથા છે, ભાગ જુદા જુદા છે, પણ એ સાચા સાચા બોલા ખરેખરા એ સંતો ઋષિઓ, એનું આ ઇન્દ્રએ ન માન્યું, એમાંથી આ ઉપાધિ માતર આવી છે. આમ જો લઈ જાઓ વાત મૂળિયામાં તો ન્યાજ છે કે એનું માન્યું નહીં, બસ માન્યું નહીં એટલે કઠણાઈ ઉપર કઠણાઈ, કઠણાઈ ઉપર કઠણાઈ. હવે બુદ્ધિનો નાશ થઈ ગયો છે. અને જો આપણા આ જગતમાં કેટલાય એવા દાખલાઓ બને છે, કેટલાય, કે ગણાયને વીરસદમાં જ્ઞાનજીવન સ્વામી હતા કે ભાઈ અમુકને કીધું તો આ ન કરીશ, અને કર્યું હોય હેરાન જ થયા હોય. એવા મોટા મોટા સંતો, ગોપાલ સ્વામીની વાતમાં ઘણું એવું હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં બહુ એવી વાતો છે કે ભાઈ તું આલા નરસિંહ દવેને કીધું દીકરાનું ઓણ પરણાવીશ નહીં, આમ કરીશ નહીં, આમ કરીશ નહીં, છેવટે છોકરો વીસમે દિવસે ચીસોડામાં હાથ આવીને મરી ગયો. એ બહુ વાતુઓ છે કે મોટાના અતિક્રમણથી માણસ બહુ દુઃખી થયા છે. આમ ઇન્દ્રની બુદ્ધિ નાશ થઈ ગઈ છે. દુર્વાસા શંકરસ્ય અંશ તપસ્વી મુનિ રેકદા ચરણ યદૃશ્યા લોકાન પુષ્પભદ્રામ નદીમ યયો. હવે આખ્યાયિકા શરૂ કરે છે કે એકવાર દુર્વાસા ઋષિ, જે શંકરનો અંશ ગણાય છે, એવા મોટા તપસ્વી ફરતા ફરતા પોતાની ઈચ્છાથી પુષ્પભદ્રા નામની નદીએ ગયા છે. હવે આ પુષ્પભદ્રા નદીએ સુમતી નામના વિદ્યાધરની એક પત્ની ઘણીક વિદ્યાધરીઓથી વિટળાઈને સ્નાન કરવા માટે આવેલી, એનું નામ હતું મદકલા. હવે આ સ્ત્રી આ નદીએ સખીઓથી વિટળાઈને સ્નાન કરવા આવેલી, અને દુર્વાસા ઋષિ ત્યાં જઈ ચડ્યા. આ સ્ત્રીના જમણા હાથમાં સુંદર મજાની સુવર્ણ જેવા રંગવાળા કમળોની ફોરમ મારતી માળા હતી, કમળની માળા. એટલે દુર્વાસા ઋષિએ આ માળા જોઈ, એટલે પેલી વિદ્યાધીરીને ઉન્મત્તની જેમ કહ્યું કે એ હાર મને આપી દે, એમ કમળનો ફૂલનો. એટલે પેલી વિદ્યાધીરી એનું માધ્યમ જાણતી હતી કે ભાઈ આને જો નહીં આપું તો શાપ દેહે. એટલે તરત જ એ વિદ્યાધીરીએ દુર્વાસાને હાર પહેરાવી દીધો. એટલે દુર્વાસા આમ બહુ હસતા થકા ખુશ થઈ ગયા, સુગંધવાળી માળા મળી ને. એટલે એક કથા આવી છે, ઘણા સંતો હારને મદકલા વિશેષણ આપે છે, ને ઘણા વિદ્યાધરીનું નામ મદકલા છે એવું કહે છે. હવે બ્રહ્મવૈવર્ત પુરાણમાં આની આ કથા થોડી પાઠાંતર ભેદથી છે કે દુર્વાસા વૈકુંઠમાં ગયા અને ભગવાને એમને કમળની વૈજયંતી માળા આપી, એ માળા એની પાસે હતી. આમ બે કથા છે, પણ વાસુદેવ મહાત્મયમાં આ પુષ્પભદ્રા નદીએ ભેગી થયેલી વિદ્યાધરીની આ માળા. હવે આ માળા દુર્વાસા પાસે આવી, દુર્વાસા ખુશ થઈ ગયા, અને પછી એ માળા પહેરી દુર્વાસા તો ત્યાંથી ચાલ્યા. ભલા ઇન્દ્રની કઠણાઈ, એ બરોબર રસ્તામાં આમો મળ્યો, એ આ નદીએ આવતો હતો. તત પ્રીત મના ગચ્છન ગાયન ઉન્મત્ત વદ મુનિ. રાજી થઈને ઉન્મત્તની જેમ ભગવાનના ગુણ ગાતા ગાતા આવ્યા જતા હતા, એમાં ઓલ્યાને આવતા જોયો ઇન્દ્રને. અપ્સરો ભી ગંધર્વે સતાલમ મધુરસ્વરમ. હવે ઇન્દ્ર કેવી રીતે આવતો તો એનું વર્ણન કરે છે, બહુ સરસ. ઉપગીયમાન વિજયમ અધિરૂઢમ ગજાધિપમ. અપ્સરાઓ અને ગંધર્વો, આ ઇન્દ્ર મોટા હાથી માથે બેઠો છે, એની મોર ગાય છે, સુંદર તાલ સાથે મધુર મધુર ગાય છે. ગંધર્વો અને અપ્સરાઓ નાચે છે, બધા વાજા વાગે છે. ગાય છે શું? તો કે છે કે ઇન્દ્રનો વિજય ગાય છે. એટલે ઇન્દ્રના વિજય થયા હોય ને એ બધા ગુણો ગાય છે. હવે એમાં મુખ્ય ગાવામાં ગાયિકા હતી રંભા નામની અપ્સરા. રંભા મધુર સંગીત શ્રવણાનંદ નિવૃત્તમ, એટલે રંભાના મુખમાંથી નીકળતું મધુર સંગીત સાથેનું ગાન અને એને સાંભળવામાં ઇન્દ્ર ઐરાવત હાથી માથે બેઠો બેઠો એવો તલ્લીન થઈ ગયેલો કે ન પૂછો વાત. તન મુખાબ્જ સ્થિર દૃશ્યમ, તે રંભાના મુખ કમળ ઉપર ઇન્દ્રની દ્રષ્ટિ સ્થિર થઈ ગયેલી અને બંને બાજુ ચમર છત્ર માથે ઢોળાઈ છે આવા સ્વર્ગાધીશ ઇન્દ્ર મહારાજા. આમથી હાલ્યા આવે અને આમથી દુર્વાસા આવ્યા. અનવેક્ષ માણ માત્માનમ તમ દૃષ્ટવા સ્વત્રી નંદનઃ. જોયું તો દુર્વાસાને એવું થયું કે આણે મને ભાળ્યો નહીં એમ, સમજાણું. પણ હવે એનું ધ્યાન તો ઓલી અપ્સરા સામું જ હતું, આડુંડું હતું જ નહીં. એ બિચારો અપ્સરાને જોવામાં પોતાને ભૂલી ગયો હતો ઇન્દ્ર. એટલે દુર્વાસાને એમ થયું કે હું આને જરા ખ્યાલ આપું કે અત્રી નંદન હું પોતે અત્રે ઉપસ્થિત છું. એટલે પોતાના કંઠમાં જે માળા હતી કમળની એ કાઢી અને સીધો ગાંડાની જેમ કર્યો ઘા. એટલે ઇન્દ્રની યારે માળા અથડાણી. પણ આ તો રંભામાં એટલો બધો તલ્લીન હતો, તે માળા અથડાણી તો આમ જોયું તો ખબર પડી દુર્વાસા છે, પણ એનું ધ્યાન તરત અપ્સરામાં વયું ગયું. કેમ જે પહેલા ઋષિમુનિનો અપરાધ કર્યો છે ને ત્યારથી આટા બધા અવળા થઈ ગયા છે. એટલે માળાનો કાંઈ આદર કર્યો નહીં, દુર્વાસાને કાંઈ આમ નમન કર્યું નહીં, અને માળા છે તે ભલે હાથીના માથા ઉપર મૂકી દીધી. આમાં લખ્યું ઇન્દ્રોપી અધર્મ સર્ગેણ સમાવિષ્ટ પુરા એવ. પહેલેથી અધર્મ સ્વર્ગથી આવિષ્ટ હતો, વ્યાપ્ત હતો. તતસ્તદા કામવશ, અને કામવશ હતો. તામ ન્યધાત ગજ કુંભયો, માળાને હાથીના માથા ઉપર મૂકી દીધી. હવે એક સૂક્ષ્મ નજર દોરું. ઇન્દ્ર અપી અધર્મ સર્ગેણ પુરા એવ, પહેલેથી જ સમાવિષ્ટ એટલે વ્યાપ્ત હતો. તત તે કારણથી, તદા એટલે ત્યારે, કામવશ તે કારણથી એ વખતે ઇન્દ્ર કામવશ હતો. એટલે ઓલી સ્ત્રીમાં એનું ધ્યાન હતું એટલે કામવશ લખ્યો. કોઈ પણ માણસ મોટા પુરુષને જ્યારે ન ગણે કે એનો અભાવ લે ત્યારે કામને વશ થાય છે. આ કથા એવું કહે છે. એને અમથો કામ નામનો દોષ કે શત્રુ પીડતો ન હોય, પરંતુ આ દિવ્ય સત્સંગમાં કોઈ સાધુનો કે કોઈ હરિભક્તનો આપણે અભાવ લઈએ કે આપણા મોટા પુરુષ હોય એનાથી આપણે થોડા દૂર ખસી જઈએ, અથવા તો મોટા પુરુષ આપણા આપણે જેને માન્યા હોય ગુરુ કે સત્પુરુષ એ જ્યારે આપણે ટૂંકા ચાલે ખખડાવે કે તો આમ કેમ કરે છે, આમ નહીં ને આમ જ હોવું જોઈએ, ત્યારે આપણને ગમે નહીં. કેમ જે આપણને પણ કંઈક કરી છૂટવાનો વેગ ઉપડ્યો હોય, એટલે આપણે આપણા મોટા પુરુષને પછી થોડા દૂર કરીએ, આપણે એનાથી દૂર થઈ જઈએ, એનાથી આઘા આઘા રહેવા માંડીએ. આ મળીએ મળીએ પણ થોડા હટી જઈએ, બહુ એને કાન ન દઈએ, બહુ ભેગા ન થઈએ, બહુ ફોન ન કરીએ, ફોન કરીએ તો કરવા ખાતર આ હું કરીને મૂકી દઈએ. એમ માણસ જ્યારે છેટો વયો જાય ને પછી કામને વશ થાય છે, પછી ભગવાન એનામાં કામ નામનો દોષ મૂકે છે, અને કામ નામના દોષને કારણે એ એવો ભટકાય, એવો પછડાય કે હાડી કે હાજા રે નહીં, બહુ મોટી મુશ્કેલી થાય. એનું મૂળ સત્પુરુષને છોડ્યા કે છેટો થયો એ જ હોય છે, બીજું કશું જ નહીં. કામવશ તામ ન્યધાત ગજ કુંભયો, માળા મૂકી દીધી હાથીના માથા ઉપર. તત્સૌરભા કૃષ્ણ ચેતાહા, હાથીને સુગંધ આવી એટલે કરીન્દ્ર સુંઢ્યાત આક્રશત, માળા સુંઢથી આમ ખેંચી પણ પડી ગઈ હેઠી. કરાચા પતિતા ભૂમો, પૃથ્વી પર પડી. હાથીનું ચાલવાનું શરૂ હતું એટલે હાથીના પગમાં માળા આવી અને દુર્વાસાએ આ હગી આંખે જોયું કે મેં માળા રાજી થઈને આપી અને આણે આમ કર્યું અને તરત જ તત ક્રુદ્ધ સ દુર્વાસા પ્રલયાગ્નિર્ણ ક્ષણ પ્રલયના અગ્નિ જેવા લાલ થયા કે છે. પ્રાહ ઇન્દ્રમ મત્ત દુષ્ટાત્મન સ્તબ્ધોશી કામલંપટ શરૂ કરી દીધી. એવા ખીજાણા કે ન પૂછો વાત. અને કહે છે કે હે મત એટલે કે ગાંડા, દુષ્ટાત્મન દુષ્ટ એમ, જડ છો જડ કે છે, મન ન જ ભાળતો, કામલંપટ પોતાના વિચાર આવ્યો કે બિચારો કામ વધશે એટલે કે કામલંપટ. શ્રીઓ ધામ સર્જમ પીત્યા મહત્તામ નાભિનંદસી, કે આ લક્ષ્મીના ધામ રૂપી આ માળા મદ્દત્તા મેં તને પ્રેમથી આપી, તું એને વંદન નથી કરતો? અરે પ્રણામ મપીરે મૂંડ, આમ પ્રણામ નથી કરતો અને મને ભાળતો નથી, ઉન્મદ થઈ ગયો છો. ન વિક્ષસે મામ પીત્વમ ત્વાગ ઉન્મતે શિક્ષકમ. એ કહે છે કે તારા જેવાના ગાંડાઓને શિક્ષા કરનારો હું અહીં ઉભો છું અને તું મને જોતો નથી કે છે. ત્રૈલોક્ય રાજ્ય પ્રાપ્તાંધ્યમ સમ્યક ત્વામ શિક્ષયે અધુના કહે છે. ત્રણ લોકનું રાજ્ય પામીને આંધળા થઈ ગયેલા તને હવે હું અત્યારે શિક્ષા કરું છું એમ કે છે. અને પછી શાપ આપ્યો. યશ્યા પ્રસાદ ત્રૈલોક્ય રાજ્ય સૌખ્યમ તમાપ્તવાન શૈવ શ્રીહી સત્રિલોકમ ત્વામ હિત્વા લીનાસ્તુ સાગરે, કે જેની કૃપાથી તું ત્રણ લોકનું રાજ્ય અને સુખ પામ્યો છો તે લક્ષ્મી, તે લક્ષ્મી કે છે ત્રણેય લોકનો ને તારો ત્યાગ કરી અને સાગરમાં જાઓ. આવો શાપ દઈ દીધો. વજ્રપાતોપમ વાક્યમ સન્નિશમ્યેવ તક્ષણમ, વજ્રપાત જેવું આ વાક્ય સાંભળીને ઇન્દ્રના હોંશકો ઉડી ગયા. ત્રણ લોકનો ત્યાગ કરી, ઇન્દ્રનો ત્યાગ કરીને તમામ સમૃદ્ધિ લક્ષ્મીને સાગરમાં જવાનો શાપ આપ્યો એટલે હાથી માછેથી કૂદ્યો અને સીધો દુર્વાસાના પગમાં પડ્યો અને માંડ્યો પ્રાર્થના કરવા. આમ ધ્રુજતો જાય, રડતો જાય. પ્રસાદમ મય દાસવે તમ કૃપાલો કરતુ મહર્ષિ, હું તમારો દાસ છું, સેવક છું, મારા ઉપર કૃપા કરો, કૃપા કરો, ભૂલ થઈ ગઈ માફ કરો એમ ઇન્દ્ર માંડ્યો પ્રાર્થના કરવા. ત્યારે દુર્વાસા બહુ ખીજાણા. તમ પ્રાહ અથ સહ રે શક્ર નાહમ વૈ ગૌતમો મુનિહી, હું ગૌતમ નથી કે તારા ઉપર અનુગ્રહ કરો. આ કહેવાનો હાર્દય એવું છે કે આ એકવાર ગૌતમના ઘરમાં ગયો હતો, ન કરવાનું કામ કર્યું હતું એણે. પછી ગૌતમ ઋષિએ એને શાપ દીધો કે તારે શરીરે સ્રાવ થતી હજાર યોની થાવ, તું એક યોનીમાં લોભાણો એટલે હજી રોવા માંડ્યો ને પગમાં પડ્યો ને કરગીર્યો ને એટલે પછી ઋષિ રાજી થયા અને એવું કહ્યું કે હજાર યોનીને જગ્યાએ તું સહસ્ત્રાક્ષ થા, એને બદલે તને આંખ્યો થઈ જાય. એટલે એ વાત યાદ કરી એણે આવી રીતે ટોન્ટમાં કે હું ગૌતમ નથી કે હું તારે માં કૃપા કરું એમ, તું મૂરખ તારા ધંધા જ જો એમ કરીને એ વાતય એને ગા દીધાની પેઠે યાદ કરી આપી. નાહમ વય ગૌતમો મુનિહી અક્ષમા સાર સર્વસ્વમ, અક્ષમા એટલે ક્રોધ, સોએ સો ઉપાયો દ્વારા પણ ન નિવારણ થાય એવો જે ક્રોધ, તે ક્રોધ જ જેનું ધન છે, જેનું બળ છે એવો હું એમ તું મને દુર્વાસાને જાણ એમ, આવો હું છું એમ. અન્ય તે મુનિયો દુષ્ટ સ્તાવકાસ્તે અનુવર્તિન અહમ તો તાદૃશાન કીટાન ગણીએ નૈવ નિસ્પૃહ. હવે બરાબર ઝાપટવા માંડ્યા. ઈ કે બીજા જે બધા મુનિઓ છે ને, બીજા મુનિઓ, એ દુષ્ટ, ઈ તારા વખાણ કરનારા, તને અનુવર્તનારા, તારી પાસે હાજી હાજી કરનારા છે. હું એવો નથી, બીજા મુનિ જેવો નથી, તારા જેવા વિષયના કીડાને હું ગણતો નથી. કેમ? તો કે નિષ્પૃહ, હું નિષ્પૃહ છું, મારે તારી પાસેથી કાંઈ જોતું નથી. જેને તારી પાસેથી કાંઈક જોતું હોય તો ત્રણ લોકનો અધિપતિ છો, સુખી છો, રાજા છો, સંપત્તિ વાળો છો. જે મુનિઓને તારી પાસેથી કાંઈક આશા હોય એ તારી હાજી આ કરે, તારા વખાણ કરે, તને નમે, પણ હું તો નિષ્પૃહ છું. નિષ્પૃહ છે તૃણમ જગત, એટલે હું તારા જેવા કે છે કીડાને કાંઈ ગણતો નથી. એવું કીધું એટલે કે માફી બાફી નહીં મળે. હવે આ મૂંઝાણ હવે કરું હું. પાછા દુર્વાસા બોલ્યા કે જ્વલત જટા કલાપાચ ભ્રકુટી કુટિલે ક્ષણાત કોવાન બિભ્યાત મત્તો બ્રહ્માંડે પાપ કર્મ કૃત. કે છે તપને કારણે ઝળકાયમાન છે જેનો જટા મુંગટ, અને ભ્રકુટી જેની સહેજ ઊંચી અને આમ ત્રાહું જેનું જોવું છે, એવો જે હું પોતે દુર્વાસા મારાથી કહે છે આ બ્રહ્માંડમાં કયો પાપી ન બીવે. એવું કીધું, કોણ એવો છે કે મારથી બીવે નહીં, તું તારા મનમાં સમજે. હું ઇન્દ્રને એમ થયું કે આજ ભોગ મળ્યા, હવે આમાં કાંઈ વળે એવું નથી. પછી ઘણો કરગેર્યો પણ દુર્વાસાએ કાંઈ માફી ન આપી. પછી એટલું બોલ્યા કે ભાવિ ધર્મ વિપર્યાસ કાલ વેગ વશો અથ સહ નાહમ સમીક્ષે ઇત્યુક્ત્વા કૈલાસમ પ્રયયો મુને. એ કહે છે કે ભાઈ ભવિષ્યમાં જે થવાનું છે એને હું વશ હોવાથી હું તને માફી આપતો નથી, હું તને ક્ષમા નહીં કરું. એમ કહી અને દુર્વાસા કૈલાસમાં જતા રહ્યા. હવે શું થયું એ સાંભળવા જેવું છે. જેવો શાપ થયો તે સાથે જ ત્રૈલોક્યા ક્ષીરપી તદા સમુદ્ર અંતર ધીર માયયો, ત્રણ લોકમાંથી તરત જ લક્ષ્મી સમુદ્રમાં જતી રહી. હવે લક્ષ્મી ગઈ એટલે ઇન્દ્રને વિટાઈને જ્યાં રંભા બંભા બધી નાચ કરતી હતી ને ખમા ખમા, એ બધી અપ્સરાઓ પણ લક્ષ્મીની પાછળ સમુદ્રમાં જતી રહી. તપસ સોચ દયા સત્ય પાદ સદ્ધર્મ હૃદય સિદ્ધયશ્ચ ચલમ બલમ સત્વમ સર્વત શ્રિય મન્વયું હું. હવે તપ શૌચ દયા અને સત્ય એ ચાર જેના પગ છે એવો સદ્ધર્મ પણ લક્ષ્મીની પાછળ વયો ગયો. લક્ષ્મીની પાછળ ધર્મય ગયો એનું રહસ્ય હમણાં કહું છું. સમૃદ્ધિ બધી વહી ગઈ, સિદ્ધિઓ બધી વહી ગઈ, બળ બધું જતર્યું એટલે કે દેહનું બળ, અને સત્વ બધું જતર્યું એટલે કે મનોબળ, દેહ બળ અને મનોબળ, આ બધું લક્ષ્મીજીની પાછળ સમુદ્રમાં ગયું. ગજાદીની ચ યાનાની સ્વર્ણાદ્યાભૂષણાની ચ ચિક્ષુયુ મણિરત્નાની ધાતુપકરણાની ચ, હાથી વગેરે ઘોડા રથ પછી સુવર્ણના ઘરેણા આભૂષણ મણિ રત્નો પછી ધાતુ વગેરે બધા ભોગ ભોગના ઉપકરણો આ બધું નાશ થઈ ગયું તરત જ. સ્કંદ કહે છે કે હે સાવરણી, અન્નાદ્યૌષધય સ્નેહા કાલેના અલ્પેન ચિક્ષયુ ન ક્ષીરમ ધેનુ મહિષી પ્રમુખા નામ સ્તનેશ્વભૂત. અન્ન વગેરે તથા ઔષધિ પછી ઘી તેલ વગેરે સ્નેહી પદાર્થો અલ્પકાળમાં બધું જ નાશ થઈ ગયું. ગાયોના ભેંસોના આંચળમાં ક્યાંય દૂધ રહ્યું નહીં. નવાપી નિધિઓ નષ્ટા, નવી નિધિઓ નષ્ટ થઈ ગઈ જે કુબેરના ઘરમાં કાયમ છલકતી હતી. ઇન્દ્ર સહામરણ ગણે હિ આશી તાપસન્નિભ. હવે ઇન્દ્ર દેવતાઓની સાથે તપસ્વી જેવો થઈ ગયો, તપસ્વીમાં અને દેવતાઓમાં કાંઈ ફેર ન રહ્યો. સર્વાણી ભોગ દ્રવ્યાણી નાશમ ઈયુ હોય ત્રિલોકત, સમગ્ર ભોગ દ્રવ્યો ત્રિલોકીમાંથી નાશ થઈ ગયા. એકલા સ્વર્ગમાંથી નહીં, ત્રણ લોકમાંથી બધું સમાપ્ત થઈ ગયું. કેમ? જે ઇન્દ્રનો આધિપત્ય ત્રણ લોકમાં છે, માટે દુર્વાસાએ એમ કહ્યું કે ત્રણ લોકમાંથી લક્ષ્મી સમુદ્રમાં જાઓ, સ્વર્ગની એકની નહીં. કેમ જે આનું જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધીમાં ક્યાંય લક્ષ્મી ન રહેવી જોઈએ, નહીં તો આ તો ન્યા જઈને ધુબાકા દે. બહુ સીધું છે ને. એટલે હાવ નવરો કર્યો. સર્વે ભોગ દ્રવ્યો નાશ થઈ ગયા. દેવાહા દૈત્યા મનુષ્ય સર્વે દારિદ્ર્ય પીડિતા. દેવતાઓ મનુષ્યો દૈત્યો નરો બધા ગરીબાઈથી એવા પીડાવા માંડાણા કે ના પૂછો વાત. કાંચ્યા હીન તતશ્ચંદ્ર પ્રાપાંબુત્વ મહાદધો. ધીમે ધીમે ચંદ્રની કાંતિ ક્ષીણ થઈ અને ચંદ્ર પણ સમુદ્રમાં જતો રહ્યો. અનાવૃષ્ટિ મહત્યાસી ધાન્ય બીજ ક્ષયંકરી. અને પછી કાળ પડ્યા, ઉપરા ઉપર ઉપરા ઉપર 12 કાળ પડ્યા. કેવા કાળ? તો કે ધાન્યના બીજનો પણ નાશ કરી નાખે એવા કાળ પડ્યા. અતિશય અનાવૃષ્ટિ થઈ અને માણસો બહુ પીડા પામ્યા છે. કે છે ક્વાન્નમ ક્વાન્નમ ઇતિ જલપંત. ક્યાં છે ખાવાનું, ક્યાં ખાવાનું એમ બબડે પ્રજા બધી. ક્ષુક્ષામાશ્ચ નિરોજસ. ભૂખથી અતિશય હુકાઈ ગયેલા, તેજ વિનાના, બળહીન, ત્યક્તવા ગ્રામ પુરમ ઉછુ હું વનેશું છ નગેશું છ. હવે કે છે ભૂખે બરાડા પાડતા પાડતા ગામનો નગરોનો ત્યાગ કરી વનમાં અને પર્વતોમાં જઈને વસ્યા માણસો. બહુ ભૂખ્યા હોવાથી પછી ત્યાં પશુઓને મારી, જંગલમાં રહેનારા પશુઓને અને ગામમાં રહેનારા પણ પશુઓને મારી મારી એનું કાચું કે પકાવીને આ લોકો બધા માંસ ખાવા માંડ્યા. એક ઉત્તર એવો આપ્યો કે લોકો માંસ ખાતા કેમ થઈ ગયા, આને લઈને થઈ ગયા. કેમ જે બુભુક્ષિત કિમ ન કરોતી પાપમ, ભૂખ્યો માણા હું ન પાપ કરે. આવી રીતે માંસાહારમાં લોકોની પ્રવૃત્તિ થઈ. સ્કંદ કહે છે વિદ્વાંસો મુનયશ્ચાથ યે વૈ સદ્ધર્મચારિણઃ મ્રિયમાણાઃ ક્ષુધાથાપિ નાશનંત પલલાનીતુ. પરંતુ જે વિદ્વાન મનુષ્યો મુનિઓ જે ધર્માચારી હતા, ધર્મ પાળનારા હતા, એ લોકો તો કહે છે મૃતપ્રાય થઈ ગયા, ભૂખને લઈને મરવા જેવા થઈ ગયા, તોય પણ એમણે માંસ નથી ખાધું. એ સાચા માણસો. બાકીના બધા લેવાઈ ગયા. હવે તદા તું વૃદ્ધા ઋષયસ તાન દૃષ્ટવા અનશનાદૃતાન મનુભિ સહ વેદોક્તમ આપદ્ધર્મ અબોધયન. હવે જે અમુક અમુક વૃદ્ધો હતા એ મનુઓની સાથે આ જે અમુક નોતા ખાતા ને અનશન વ્રતધારીઓ એમને ઉપદેશ દેવા માંડ્યા વૃદ્ધ ઋષિઓ ને મનુ ને બધાએ કે ભાઈ સાંભળો, આ કાળ એવો છે, મરી જાહો, આમાં માંસ ખવાય એમ. અંધસ ત્રયહમ અલાભે માંસેન અપિવર્તેત મત્યા. કે 3 દિવસ જો ન મળે અન્ન તો માંસથી પણ જીવવું. સર્વથા દેહમ ન પાતિયેત. આવા બધા શાસ્ત્રોના વાક્યો પેલા ઋષિઓ જે નથી ખાતા એને ઉપદેશ આપે છે. યદ દેહ ધર્મસ્ય આદિમમ સાધનમ. સર્વ રીતે દેહનું રક્ષણ કરવું જોઈએ. ધર્મનું દેહ જ આદિ સાધન છે. જીવન નરો ભદ્ર શતાની પશ્યતી. કે ભાઈ જીવતા હશું તો બીજું ગમે તે કરશું ને હો કલ્યાણ ભાળશું, માટે અત્યારે તો ગમે તેમ કરીને જીવતા રહ્યો, એવો બધો ઉપદેશ આપ્યો. એટલે લોકોને તો જરાક ટેકો જોઈ, એટલે એમને છે તે આ વાત ગમી ગઈ. મુનય પ્રાયસસ તત્ર ક્ષુધા વ્યાકુલેતેન્દ્રિયાહા પરોક્ષ વાદ વેદાર્થાન વિપરીતાન પ્રપેદિરે. હવે ઘણા મુનિઓ મોટે ભાગે કરીને બહુ જ ભાઈ ભૂખથી વ્યાકુળ થઈ ગયેલા, એટલે પરોક્ષ વાદ વેદાર્થાન. વેદ છે ને એ પરોક્ષ પણ હંમેશા વાત કરવાની ટેવવાળા છે. એવા વેદોના અર્થોને એમણે એની રીતે કાઢ્યા પછી સમજાણું. મેધ્યાના અજે ને અજેત, એટલે પવિત્ર એવી ડાંગરથી યજ્ઞ કરવો એવું વેદનું વાક્ય હતું. પણ ભૂખને મારે આ લોકોએ છે ને એનો અર્થ બકરો કરી નાખ્યો. આ વિપરીત કાળમાં જીવવા હારું થઈને એવું કહે છે કે વેદના અર્થે ઊંધા કર્યા. અર્થમ ચાજાદિ શબ્દાનામ મુખ્યમ છાગાદિ મેવતે બુબુદુશ્ચાચતે પ્રાહુ યજ્ઞાન કુરુત ભોદ્વિજા. આ લોકો ભૂખને મારે અર્થ આવો સમજ્યા અને બીજાને પણ એવો અર્થ એણે ખોટો સમજાવી દીધો. હવે જે સમજ્યા ને એ સોટી પડ્યા, આમ જ હોય આમ જ હોય. પછી કે યજ્ઞ કરો, એટલે યજ્ઞ કરો એમ કરીને પછી બધા યજ્ઞમાં ઉતરી પડ્યા. યા વેદ વિહિતા હિંસા નસા હિંસા અસ્તી દોષદા, આવી પછી માંડ્યા વાતું કરવા કે વેદમાં કહેલી હિંસા એ કાંઈ હિંસા નથી, એનો કાંઈ દોષ થાય નહીં. દેવાન ઉદ્દેશ્ય પિતૃન ઉદ્દેશ્ય તતો ઘ્નત પશુન શુભાન, માટે દેવને ઉદ્દેશીને પિતૃને ઉદ્દેશીને પવિત્ર જે પશુ હોય ને એને મારવામાં કોઈ વાંધો નહીં. પાછું નક્કી કરીને કહ્યું એટલા પવિત્ર ને એટલા નહીં પવિત્ર, જેનું માંસ વધારે ભાવે એ બધા પવિત્ર. બેહાડી જ દીધું, આ કાળે કર્યું બધું, કાળ પડ્યો ભૂખા કાઢી નાખ્યો. પછી કે પ્રોક્ષિતમ દેવતાભ્યચ પિતૃભ્યચ નિવેદિતમ ભુંજત સેપ્સિતમ માંસમ સ્વાર્થમ તુઘ્નત મા પશુમ. શું કીધું કે પ્રોક્ષિત માંસ હોય ને એનો વાંધો નહીં, એટલે મંત્ર કરીને આમ શુદ્ધ કરેલું હોય ને એ ખવાય. કે સમજ્યા, દેવતાને ધરાવેલું નો વાંધો આવે, ખવાય, ધરાવ્યું પછી વાંધો નહીં. કે છે પિતૃને ઉદ્દેશીને તમે કાંઈ કર્યું હોય શ્રાદ્ધ બ્રાદ્ધ એમાં માંસ ખવાય. કે છે હા, અરે મન ફાવે એટલું ખવાય. એક ધ્યાન રાખજો, કે છે તમારે અર્થે પશુ મારતા નહીં હો તો ન ખવાય. પાછું એટલો ધર્મ રાખ્યો, સ્વાર્થે પશુ નહીં મારવાનું, પણ માંસ ખાવાનું જયારે મન થાય ત્યારે દેવતાઓને ધરાવીને ખાવાનું, આ પોતાના માટે નહીં મારવાના. કેટલી બધી રમત છે આ ખાવા સારું થઈને. આમ હવ માંસાહારમાં વળગી ગયા. કે છે યજ્ઞ નિમિત્તે હિંસાનો માંડ્યો ફેલાવો થાવ, તતો દેવર્ષિ ભૂપાલા નરા સ્વસ્વ શક્તિ તહ ચક્રુ સ્તૈર બોધિતા યજ્ઞાન હૃતે એકાંતિકાન હરે હે. પછી તો કે છે દેવો ઋષિઓ રાજાઓ મનુષ્યો ત્રણેય લોકમાં પોતપોતાની શક્તિ પ્રમાણે બધાએ માંડ્યા યજ્ઞ કરવા, અને જેને બોધ કરવાનું ભાગ્ય આવ્યું તો એ બધા યજ્ઞ કરવાનો બોધ માંડ્યા દેવા, યજ્ઞ કરો યજ્ઞ કરો. ઋતે એકાંતિકાન હરે હે, પરંતુ એમાંથી અપવાદ કોણ રહ્યા? જે ભગવાનના એકાંતિક ભક્તો હતા એટલા અપવાદ. એણે કોઈ દી હિંસા કરી નહીં, માંસ ખાધું નહીં, હિંસામાં યજ્ઞ કર્યો નહીં, કોઈને એવો ઉપદેશ એણે ન કર્યો આવા કાળમાંય તે એ લખે છે. અને બીજા બધા તો મંડાઈ ગયા. ગોમેધ અશ્વમેધમ નરમેધમ મુખાન મુખાન, આ બધા યજ્ઞો શરૂ થઈ ગયા. ગોમેધ અશ્વમેધ નરમેધ ચક્રુહુ યજ્ઞાવશિષ્ટાની માંસાની બુભુચ્ચો છે, યજ્ઞ કરવા માંડ્યા, એનો પ્રસાદ જે હોય તે માંસ ખાવા માંડ્યા. વિનષ્ટાયા શ્રીહ પ્રાપ્ય કેચિત યજ્ઞાંચ ચક્રી રે સ્ત્રી પુત્ર મંદિરાદ્યર્થમ કેચિત સ્વીય વૃત્તયે. હવે કેટલાક માણસો નાશ પામેલી લક્ષ્મીને પાછી મેળવવા માટે આવા હિંસામાં યજ્ઞ કરવા માંડ્યા. હવે જુદા જુદા હેતુ કે છે, કેટલાક લક્ષ્મી મેળવવા માટે યજ્ઞ કરવા માંડ્યા, તો કેટલાક માણસો કે છે સ્ત્રી મેળવવા માટે થઈને યજ્ઞ કરવા માંડ્યા, સ્ત્રી મળે એટલે. કેટલાક પુત્ર પ્રાપ્તિ માટે આવા હિંસામાં યજ્ઞ કરવા માંડ્યા. કેટલાક સારા ઘર બંગલા માટે આમ હવ માણસો યજ્ઞ કરવા માંડ્યા. તો કેટલાક સ્વીય વૃત્તિએ એટલે કે સારા ધંધા પાણી ચાલે એને માટે આ હિંસામાં યજ્ઞો કરવા માંડ્યા. મહાયજ્ઞેશુ અસક્તાસ્તુ, જે લોકોએ આવા અશ્વમેધ ગોમેધ નરમેધ મોટા મોટા યજ્ઞો કરવામાં અશક્ત હતા ને, એ માણસો પિતૃને ઉદ્દેશીને ખૂબ પશુઓને મારીને માંસ ખાવા માંડ્યા. આમ પોતે ખાવા માંડ્યા અને બીજાને ખવડાવવા માંડ્યા છે. કેટલાક માણસો તો પેટ માટે હિંસા કરતા હતા, એમાં તો અમુક માણસો તો સમુદ્રને કિનારે જઈને વિશ્યા, સુંદર મજાની ઝાળો બનાવી એમાંથી માછલા પકડે અને માછલાઓને ખાઈને ત્યાં સમુદ્ર કિનારે પડ્યા રહે. આવો એક વર્ગ ઊભો થઈ ગયો સમુદ્રમાં જાળ નાખીને માછલા ખાનારો. હવે એક બીજો રિવાજ ઊભો થયો જે શિષ્ટજનોમાં પ્રવર્ત્યો એ આમાં લખે છે. સ્વગૃહાગત શિષ્ટેભ્ય પશુનેવ નિહત્ય ચ નિવેદયા માસુ રેતે ગોછાગ પ્રમુખાન મુને. અમુક ડાયા અને મોટા આપણે નથી કહેતા રોયલ ફેમિલી સારા માણસો ગણાય. એ લોકોએ શું કર્યું, એ કે ભાઈ આમ તો માંસ ન ખવાય, પણ કોઈ મહેમાન ઘરે આવે ત્યારે એને કાંઈ સાદું થોડું ખવડાય. એટલે મહેમાન આવે ત્યારે બોકડો અને ગાય મારીને માંસ ખવાડે અને પોતે મહેમાન ભેળો ખાય, અને પોતે પાછો મહેમાન થાય ત્યારે પાછો માંસ ખાય. અમે અમેરિકા ગયા ને તો એક સારા ડાયા માણાના ઘરમાં દારૂના બાટલા, આપણે હરિભગતને આગેવાન, એટલે ભાઈ મેં કહ્યું કે ભાઈ તમે આ બાટલા રાખો છો, તો કે હું સ્વામી પીતો નથી પણ અમારે અહીં મહેમાન આવે ને પાવા જોઈ. આ કહેવાય, આ વ્યવહાર આમાં લખ્યો છે એ જ. એટલે મહેમાન આવે ત્યારે બધું એ કરે ને હારે હારે થોડુંક પીવે, પછી મહેમાન ન હોય ક્યારેક ટેન્શન થઈ ગયું હોય ત્યારે વળી બાટલી કાઢીને પાછા મૂકી દે પીને, પીવે જ પાછા, ન જ પીતા એવું નથી. એ કે આપણને મહેમાન આવે તારે, પણ એને તો પેલું ટેન્શન આવે ને એ મહેમાન જ ગણાય, જે આવે એ મહેમાન, પછી પીવે. એટલે આવી રીતે કાળને કારણે જગતમાં બહુ જ માંસ ને માંસના યજ્ઞો ચાલુ થઈ ગયા એમ કે છે. હવે પેલું કીધું ને કે લક્ષ્મીની પાછળ ધર્મ જતો રહ્યો, એ વાક્ય બહુ સમજવા જેવું છે. નહીતર તો એમ બોલતા થોડો વિચાર થાય કેમ છે, લક્ષ્મીની પાછળ ધર્મ કેમ વયો જાય, શું ધર્મ લક્ષ્મીને આધારે છે, એવો એક સવાલ ઊભો થઈ જાય. પણ થોડુંક સૂક્ષ્મ જોઈએ ને તો વાસુદેવ મહાત્મ્ય કહે છે એ સાચું છે, કેમ જે ભૂખમરામાં માણસ કોઈ ધર્મ રાખી શકતો નથી. ભૂખમરો એક એવી ભૂંડી બલા છે કે ન પૂછો વાત. આપણે હાથ હારા હોય, પવિત્ર હોય, ધર્મ રાખવો હોય, પરંતુ જો ભૂખમરો આવી જાય ને તો કોઈ સંસ્કાર રહે નહીં. ઝૂંપડપટ્ટીઓમાં તમે જુઓ ને સંસ્કાર દેખાતા નથી. એનું કારણ માપ બારી ગરીબાઈ, સમજાણું. માપ બારી ગરીબાઈ ધર્મનો નાશ કરે છે અને માપ બારી અમીરાઈ પણ ધર્મનો નાશ કરે છે. જુઓ ને ઇન્દ્ર માપ બારો અમીર એટલે ન્યા ધર્મ નો રહ્યો, અને બીજા માપ બારા ગરીબ એટલે ન્યાય ધર્મ નો રહ્યો. આવું છે. એટલે ધર્મ લક્ષ્મીની પાછળ જતો રહ્યો. પ્રજા થઈ જઈ બધી ગરીબ હાવ ભૂખ મરાવાળી, હવે એ હું ધર્મ કર્મ કરે કહો જોઈ. આમાં લખ્યું છે ગરીબાઈને કારણે છે ને વિવાહની કુપ્રથા ચાલુ થઈ ગઈ. સજાતીય વિવાહ નામ નિયમ તદા ક્વચિત ના ભવત ધર્મ સાંકર્યાત વિત્ત વેશમાદ્ય ભાવત. એમાં બહુ ગરીબ પ્રજા થઈ ગઈ ને એટલે સજાતીયમાં જ લગ્ન કરવા એવો જે નિયમ હતો ને એ નિયમ નો રહ્યો. વર્ણ સાંકર્ય થઈ ગયું, ધર્મ સાંકર્ય થઈ ગયું, કારણ કે કોઈને પૈસો નહોતો, કોઈની પાસે ઘર નહોતા. આના અભાવને કારણે ગમે ત્યાંથી જેની જે કન્યા કે જે વર મળ્યો એની આરે આ ગરીબ બધા રખડું નથી, આ બધા સ્ટેશનમાં ફરતા બધા માંગણા ગમે એને અરે પરણી જાય, ઓલે ઓલે ને અરે વ્યો જાય, ઓલે ઓલી ને અરે વ્યા જાય, એવું થઈ ગયું કે લગ્નનો મેળનો રહ્યો ગરીબાઈમાં. વળી લખે છે બ્રાહ્મણા ક્ષત્રિયાદિનામ ક્ષત્રિયાદ્યા બ્રાહ્મણામ સુતા ઉપીમિયે કાલગત્યા સ્વસ્વ વંશ વિવૃદ્ધે. હવે બ્રાહ્મણો હતા એને ક્ષત્રિયોની સ્ત્રીઓને પૈણ્યા ને ક્ષત્રિયો હતા એ બ્રાહ્મણની છોકરીઓને પૈણ્યા ને કાળને કારણે પોતપોતાની વંશની વૃદ્ધિ માટે જ્યાં ઠીક પડે ત્યાં ઘરબાર વગીને બધા થઈ ગયેલા ને તે પૈણી ગયા ગમે ત્યાં. જો આમ ભૂખમરો છે ને કોઈ સંસ્કાર કે કોઈ ધર્મ કે કોઈ ગૌરવ માણામાં રહેવા દે નહીં. આગળ લખ્યું કે મન બળવી ગયું અને દેહનું બળવી ગયું. ગરીબાઈ હારી વસ્તુ નથી, ગરીબાઈના બહુ વખાણ કરવા જેવું નહીં. માણાનું મનોબળ વયું જાય, દેહ બળવી જાય. મનોબળ ગયા પછી માણસ કયા ગૌરવથી ધર્મ ધારે, નિયમને મર્યાદા ને એ બધું પાળવા માટે તમારામાં શક્તિ જોઈ ને. આ હાવ ગરીબ માણસો છે ને એને સંસ્કાર જ નહીં, કાંઈ ગૌરવ નહીં, કાંઈ ભાન નહીં, એને મર્યાદાની ખબર શું પડે, આ કરાય આ ન કરાય. એ ગરીબ માણસોને ઝૂંપડપટ્ટીવાળાને કોઈ ભાન જ નથી, એવા થઈ ગયા માણસો બધા. અને પછી લખ્યું આમ ધર્મ ગયો અને અધર્મ વ્યાપ્યો ઇથમ હિંસા મયા યજ્ઞા સંપ્રવૃત્તા મહાપદી
ધર્મ સ્વાભાસ માત્ર સ્થાત સ્વયં તુ શ્રીય મન વગાત. આભાસ માત્ર જ ખાલી ધર્મ રહ્યો અને બાકી તો બધે અધર્મ વ્યાપી ગયો. અધર્મ સાન્વયો લોકાન સ્ત્રી નપી વ્યાપ્ય સર્વત અવર્ધતાત્મકાલે ન દુર્નિર્વાર્ય બુધૈરપી. કે છે અધર્મ અન્વયે સહિત પોતાના કુળે સહિત અધર્મ ત્રણેય લોકમાં બધે જ વ્યાપી ગયો અને વ્યાપીને એટલો બધો ટૂંક કાળમાં વધી ગયો કે ગમે એવા બુદ્ધિશાળીથી પણ એ હવે નિવારણ થઈ શકે એવો રહ્યો નહીં, કંટ્રોલમાં આવે એવું જ ન રહ્યું, હાથમાં છટકી ગયું બધું. હવે આ ભૂખ મારામાં કહે છે વસ્તી વધારો બહુ થયો. આમાં લખ્યું દરિદ્રાણામ અથે તેશામ અપત્યાની તું ભૂરીશ. હવે ગરીબાઈમાં ઝૂંપડપટ્ટીમાં નકરા છોકરા જ થાતા કરે. આ લખ્યું તેશામ ચ વંશ વિસ્તારો મહાન લોકેશું અવર્ધત. એમનો વંશ વિસ્તાર બહુ થયો કારણ હું કાંઈ કામ ન મળે, ધંધો ન મળે, જે છોકરાનો વધારો થઈ પડ્યો જોત ખરા. એટલે આ આ ગરીબાઈ તો સર્વ રીતે નુકસાનકારક છે ભાઈ, આમાં સારું જ નથી. હવે કે છે કે વિદ્વાંસ તત્ર એ જાતા હા તે તું ધર્મમ તમે એવી મેની રે. પછી ઉપાધિ એ થઈ કે આવી ગરીબાઈમાં ને ગરીબાઈમાં છોકરા થયા એ પાછા આ કાંઈક તો ભણે, આડાવડા ગમે એમ કરીને એને ભણાવ્યાથી વિદ્વાન થયા. તે વિદ્વાન થયા ને તે લોકોએ આને ધર્મ માન્યો એ કે આ જ સાચો ધર્મ છે. એટલે આ ઊંધું થઈ ગયું. ધર્મ વિપર્યાસ કેવી રીતે થયો એ આમ થયું. એ છે ધર્મમ તમેવ હિ મેની રે, મુખ્ય મેવાચ, મુખ્ય ધર્મ આ જ છે. અને પછી વળી શું કર્યું ગ્રંથાશ્ચકૃષ તાદૃશાન, એવા એણે વળી ગ્રંથો લખ્યા એટલે ગ્રંથોમાં આવી ગયું કે આ જ હાસો ધર્મ છે. બોલો શાસ્ત્ર એવા થયા, વિદ્વાને એવા થયા, હવે હું કરું. પાછું શું કહે છે તે પરંપરાયા ગ્રંથા હા પ્રામાણ્યમ પ્રપેદિરે. હવે આ ગ્રંથો જે ખોટા ભૂખમરામ થયેલા છોકરાએ લખેલા એ પાછા કાળે કરીને પ્રમાણ થયા. પ્રામાણ્યમ પ્રતિપેદિરે કહે છે પ્રમાણ પાયમાં આ ગ્રંથો કે સાચા એમ. આદ્ય ત્રેતા યુગે ઇથમ આસીત ધર્મસ્ય વિપ્લવઃ. હે સાવરણી મુને, આદ્ય ત્રેતા યુગમાં સૌ પ્રથમના ત્રેતા યુગમાં આવી રીતે ધર્મનું વિપ્લવ થયું હતું, આવી રીતે થઈ પડ્યું કાળે કરી શું કરવાનું. તત પ્રવૃત્તિ લોકે શું કે ત્યારથી આરંભીને આ દુનિયામાં યજ્ઞાદવ પશુ હિંસનમ, યજ્ઞાદિમાં પશુની હિંસા થાય છે હજી ચાલુ છે. બભૂ સત્યેતુ યુગે ધર્મ આસી સનાતન, કે છે કે પ્રથમ જયારે સતયુગ હતો ત્યારે બહુ સારો સનાતન શુદ્ધ ધર્મ હતો, પણ આ કાળે કરીને વિપરીત થઈ ગયું. પછીનું આમનું આમ ઊંધું હાલે જ કે છે, પછી હવળું જ થતું નથી. કાલે ન મહતા સોપી સહ દેવે હિ સુરાધિપ આરાધ્ય સંપદમ પ્રાપ વાસુદેવમ પ્રભુ મુને. હવે એક સવાલ એ થયો કે એ તો ઠીક કે જ્યાં સુધી દુષ્કાળ હતો ત્યાં સુધી માણસે માંસ ખાધા જીવવા હારું, ગરીબ હતા ત્યાં સુધી આ બધી ગડબડ થઈ, પણ પછી જ્યારે હારો કાળ થયો ત્યારે તો બધાએ પાછા સારી રીતે સદ્ધર્મમાં વર્તવું જોઈએ ને, એવો સવાલ થયો એની વાત કરે છે. કાલે ને મહતા બહુ મોટા કાળે દેવોએ બધાએ ભેગા થઈ ભગવાનની આરાધના કરી સમુદ્ર મંથન કરીને સંપત્તિ પાછી મેળવી. તતો ધર્મ નિકે તસ્ય શ્રીપતે હે કૃપયા, ધર્મના સ્થાનરૂપ ભગવાન શ્રીહરિની કૃપાથી યથાપૂર્વમ ચ સદ્ધર્મ ત્રિલોક્યામ સંપ્રવર્તતે. જેવો હતો એવો સદ્ધર્મ ત્રિલોકીમાં પ્રવર્ત્યો, થયો ખરો, પરંતુ કહે છે અમુક વાસનાવાળા માણસોએ તો પછી એ ચાઈ બુજીને આ અધર્મ ચાલુ રાખ્યો. હવે એ માનવા તૈયાર નથી, કેની પેઠે હું તક આવ્યું તો કહે છે ભાઈ 10 દિવસ પૂજા ન થાય મંદિરમાં મૂકીએ એવા, પછી લેવા જ ન આવ્યા એને, કે આ તો છે ને છૂટવાનો ઉપાય મળી ગયો. બે દી માથું દુખ્યું તે મંદિર ન ગયો, પછી ત્રીજે દી ઉતરી ગયો પણ મંદિર જવાનું બંધ થઈ ગયું, પછી પગ ભારે થઈ ગયો ને પછી હપુ ચૂક ગયું. આમ થયું એક વાર માંસ શરૂ થઈ ગયું, અમુક કુટેવો શરૂ થઈ ગઈ અને પછી કુટેવની કોઈ જરૂર નહોતી, પણ પછી આદત તરીકે કાયમી
કાયમી રહી ગયા. આજે દુનિયામાં જે કાંઈ દેખાય છે એ આ બધું એવું કાયમી રહી ગયું. તત્રાપી કેચિત મુનિઓ, કેટલાક મુનિઓ નૃપો, કેટલાક રાજા દેવો મનુષ્યો, કામ ક્રોધ રસાસ્વાદ લોભોપહત સદ્ધિય, કામ ક્રોધ લોભ રસાસ્વાદ થી હણાઈ ગયેલી છે બુદ્ધિ જેની, આવા જે આ બધા હતા એમણે તો અદ્યાપી કહેતા આ દિવસ સુધી પણ તે આપદ ધર્મને જ મુખ્યપણે માનીને એમનું એમ જ જીવન રાખ્યું. બોલો લ્યો. વચમાં પાણીની બહુ તાણ હતી, સમજ્યા, તે નાવાનું પાણી નબળે, એટલે 84, 85, 86 બહુ કાળ પડ્યો ને, તે હવે અમુક જગ્યાએ એવી ફરિયાદ આવી કે ભાઈ પાણી નથી, નાવું કેવી રીતે, માંડ પીવાનું મળે છે તો શું કરવું, પછી તો શું કરવું, પાણી હોય જ નહીં તો. સગા ભાઈ ચાલો ભીનું પોતું મારી, કેમ દવાખાના મળ્યા દર્દીને એમ ભીનું પોતું મારી દે, એમ ભીનું પોતું મારીને પૂજા કરી લીધો, વાંધો નહીં ને ભાઈ, પાણી નથી શું કરવું, હાલશે કરો. અને પછી તો પાણી થયું પણ ઓલું પોતું મારવાની ટેવ રહી ગઈ. એ કે આમ આમ જરાક હો પાછું એ તે આમ એક કુમુદ મહારાજ હતા, સમજ્યા, તે સવારમાં ઠાકોરજીની મંદિરમાં પૂજા કરે, પાણી માં મહિનામાં ટાઢું બહુ હોય પોહમાં, તે નાવા જાય વંડામાં બાથરૂમ ને, તે ન્યા જઈને આમાં પાણી છાંટીને આમાં લૂતા લૂતા આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તે એક દી મેં પૂછ્યું, મેં કીધું તમે નાયા તો હાવ નાહી લીધું નાહી લીધું નાહી લીધું, મેં કીધું પણ આમ તમે ગયા ભેગા નાહી નાયો મને શંકા પડે છે, મને કે નાહી લીધું માથાકૂટ કરો, આરતી હવે કરવી છે મોડું થાય પછી, કે ટાઈમે આરતી થવી પડે સ્વામી, ટાઈમ ટુ ટાઈમ, મેં કહ્યું તમે નાયા ન હોય એવું લાગે છે, મને કે બહુ પહેલું કરો, માનસ સ્નાન કર્યું છે, મને કે આટલી બધી ટાઈટમાં નાહી મરી જાય, મને કે માનસ સ્નાન કર્યું છે એ હવે આ બધું આવી રીતે હાલ્યું. પછી પછી પાટે જ ન ચડ્યું, બોલો ઘણાને. એટલે સાવરણી મુનિને સ્કંદ કહે છે કે ઘણા માણસોએ તો ઈનું ઈ ચાલુ રાખ્યું, અને વાત સાચી છે, કામ ક્રોધ લોભથી જેની બુદ્ધિ હણાઈ ગયેલી છે ને, એ માણસને શાસ્ત્રના શબ્દો કે સત્પુરુષના શબ્દો કોઈ દી હવળા અર્થમાં માથામાં બેહતા નથી, એને અવળા જ પડે. એક આખ્યાયિકા છે ઉપનિષદમાં, વિરોચન અને ઇન્દ્ર બંને બ્રહ્મા પાસે ગયા વિદ્યા ભણવા, તો બ્રહ્માએ શું કહ્યું કે ભાઈ વિદ્યા એમનામ ન આવે, પહેલાં તમે છે ને બ્રહ્મચર્ય પાળીને તપ કરો. પછી બે જણા તપ કરવા ગયા, તે વિરોચને તો 32 વર્ષ તપ કર્યું બ્રહ્મચર્ય પાળીને, પછી કે આટલું બહુ થઈ ગયું, આવ્યો બ્રહ્મા પાસે, એટલે પૂરું કર્યું નહીં, અને આવીને કે મને વિદ્યા આપો, તે બ્રહ્માએ ઉપદેશ આપ્યો, એ શહ આત્મા, એટલે એ તો ખુશ થઈ ગયો, દેહને જ આત્મા સમજો. અને એ બધા રાક્ષસો દેહને જ આત્મા સમજીને ભરણ પોષણ કરવા માંડ્યા, અને ઇન્દ્રએ તો 101 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરી, એટલે શુદ્ધ થયો, અને પછી બ્રહ્મા પાસે આવ્યો, તો એને એમ કીધું એ શહ આત્મા. એટલે ઇન્દ્રને એ જ વાક્યનો અર્થ એવો સમજાણો કે આ શરીરમાં આત્મા છે તે હું છું, એનું જીવ એવું નામ છે. પછી એ આત્માને બ્રહ્મરૂપ માની એણે પરમેશ્વરની ભક્તિ કરી અને એ ભગવાનને પામ્યા. ઓલા દેહને જ આત્મા માની માંડ્યા ભોગ ભોગવવા, એમ વાક્ય ઈના ઈ શાસ્ત્રના હોય, પણ વાસનાવાળાને એ વાક્યો હરખા બેહે નહીં, એને એમ જ ઊંધું સમજાય. માટે જે નિર્વાસનિક પુરુષો છે એને જ શાસ્ત્રના અર્થ સરખા અને સવળા આવડે છે, વાસનાવાળાને નહીં. એકાંતિનો ભાગવતા જીત કામા દયસ્તુ યે આપદ્યપી ન તે ગૃહણમ તમ તદા કિમુતા અન્યદા. કહે છે જે ભગવાનના એકાંતિક ભક્તો હતા, ભાગવત ભક્તો હતા, જેણે કામ ક્રોધાદિ શત્રુને જીત્યા હતા, એણે આપતકાળમાં પણ આ આપદ ધર્મોને ગ્રહણ કર્યા નથી, તો સારા કાળમાં તો તે એવા ધર્મો કેમ ગ્રહણ કરે, ન જ કરે. મહારાજે શિક્ષાપતિને લખ્યું ખબર છે કે જે શાસ્ત્રમાં આપદ ધર્મો લખ્યા છે તે અલ્પ આપતકાળમાં ગ્રહણ કરવા નહીં. હા મહારાજે ના પાડી, હા જરીક માથું દુખતું હોય કે આજ કાંઈ પૂજા કરવી નથી, એટલે ભાઈ આટલામાં બેન ન કરવાની હોય, આપતકાળ માની લે, એટલે આને આપતકાળ કહેવાય. એટલે મહારાજ કે અલ્પ આપતકાળમાં તમારે છે ને આપદ ધર્મો નહીં સ્વીકારવાના, એ તો ન જ થાય એવું હોય તો કહે છે. આમ
કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી, હિંસા ફરીવાર ધરતી ઉપર ચાલુ થઈ ગઈ અને સારો કાળ આવ્યો તોય બંધ થઈ નહીં. જે તે કાંઈ દુરાચારો હતા એ બધા આવા કાળને કારણે થઈ ગયા, અને કાળ પડવાનું કારણ ઇન્દ્રએ મોટા પુરુષની અવહેલના કરી હતી, એને લઈને એની બુદ્ધિ નાશ થઈ હતી એ છે. ઇથમ બ્રહ્મન આદિ કલ્પે હિંસ્ર યજ્ઞા પ્રવર્તનમ યથાસ્થિત તન્મયાખ્યાતમ આપતકાલ વશાદ ભૂવી. આ રીતે જે રીતે પૂર્વે આદિકાળમાં થયેલું એ મેં તમને કહી સંભળાવ્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે હિંસ્ર યજ્ઞ પ્રવૃત્તિ હેતુ નિરૂપણ નામા નવમો અધ્યાય સહજાનંદ સ્વામી મહારાજ.
પૂજ્ય સ્વામીએ ખૂબ જ સારી રીતે આપણને વાસુદેવ મહાત્માની કથા સંભળાવી.